श्रीवासुदेव विमलामृत धाम वासम नारायणं नरकतारण नामधेयम् श्यामं सितं विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ॐ श्रीपूर्णपुरुषोत्तम नारायणाय नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः सर्वोपरि सर्वावतारी श्रीस्वामी नारायण भगवते नमो सर्वकारण कारण परमध्येयमूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो प्राणाधार प्राणना प्राणप्रिय प्रियवर सुखकर दुखहर श्री घनश्याम महाराजाय नमो एकाकी वनवासी कंदफूल पलासी महाकरुणा निधान अति कृश तनु बालमुनि श्री नीलकंठ वर्णी राजाय नमो सदानंदाई आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः अस्माकम आदि गुरु सर्व परम हंस मुख्य उभय देश मध्यस्थ परम साधु सेवक हरि रूप निमग्न अतिश्रेष्ठ दास सद्गुरु वर्य श्री गोपालानंद स्वामी ने नमो सत्संग मातृ साधुता मूर्ति हरि गुरु तुल्य श्री मुक्तानंद मुनये नमो हरिनिष्ठावत परम पंडित प्रवर श्री नित्यानंद मुनये गुणातीत मूर्ति श्री गुणातीतानंद स्वामी ने हरि सखी कविवर श्री ब्रह्मानंद मुनय विवेक मूर्ति आनंदानंद स्वामी ने वैराग्य मूर्ति निष्कुलानंद स्वामी ने प्रेम सखी प्रेमानंद स्वामी ने स्नेह मूर्ति सच्चिदानंद स्वामी ने नमो नमः त्याग मूर्ति सदानंद स्वामी वचन मूर्ति भायात्मानंद स्वामी ग्रंथ लेखक आधारानंद मुनि ग्रंथ श्रोत्र भक्तरा दादा खाचरेभ्य नमो नमः मम गुरुवर श्री राधारमण स्वामी ने नमो नमः सर्व प्रकट सद्गुरुभ्य प्रकट सद्भ्य हरि भक्तेभ्य नमो नमः विक्रम संवत 2073 आसोवत 14 बुधवार तारीख 18-10-2017 श्री स्वामीनारायण मंदिर कुंडल धाम कथा मंडप में आप सबनु स्वागत छे। बधाने भाव थी जय स्वामीनारायण। वाला भक्तों आजे विक्रम संवत 2073 नी काली चौदस छे। आजे सवार थी आपने श्री स्वामीनारायण सत्संग शिबिर 26 आरंभ करो छे। आवतीकाले दिवाळी छे, बपोर पछीनो आ सत्र आपणे शुरू करीए छे। श्रीमद हरिचरितामृत सागर सार ज्ञान यज्ञ ने आगळ लई जईशुं ने। आदेश जी बधा राजी छो ने। श्री हरिजी महाराज गढ़पुर में छे, बधाने बहु आनंद आपे छे। भविष्यना पूरनी रनिंग कथा छे, तरंग 21 माथी हूँ आगल जाऊँ छू। जन्माष्टमी नो उत्सव महाराजे गढ़पुर में कर्यो। जन्माष्टमी ने दिवसे सवार में श्री हरि दादा खाचरना दरबार में लीमड़ा नीचे आवीने बिराजमान थया। गोकुल आठम ने दिवसे त्या सभा भराणी अने संतो कीर्तन गाता था। शू करता था? संतो कीर्तन गाता था। वैष्णव संप्रदाय में, स्वामीनारायण संप्रदाय में, वगैरे वगैरे संप्रदायों में कीर्तन भक्ति नू आगवु स्थान छे, घणु बधु महत्व छे। ए कोई सामान्य वात नथी, कीर्तन भक्ति एटले अजब गजब नी शक्ति छे। 21मा पूर ने अंते एक वात आवी थी। 21मा पूर ना 90मा तरंग मा काले रात्रे, हूँ फरी वार दोहरावू छू, भगवान की मूर्ति के जोवु वर्णन करे जथार्थ सोव, वृत्ति प्रोई गावे पद जाही, समाधि से सौ गण सुख ताही पावत रहे, ऐसे पद रहावा, वृत्ति प्रोवत न ताकू न देखावा। भगवान संबंधी जितनी बाता तामे अपार सुख रहाता। काल रात की कथा में आ बात मैं करी थी, फरी वार दोहरावु छु। मैं एक बार फरी वार रूम में वाँची बात, मैं बहु गमी, सवारे याद करी थी, हूँ एनु गुजराती वाँचू छु। भगवान नी मूर्ति नु यथार्थ वर्णन कर्यू होय, भगवान नु जेमा वर्णन होय एवा पद ने कोई वृत्ति परोवीने जो गाय तो ते भक्त समाधि करता पण सौ गणु सुख वधु पामे एवा ते पदो छे। केटलू समाधि करता केटलू सुख वधारे? सौ गणु। आ छे कीर्तन भक्ति नी महिमा महत्ता। जे कोई पण जे मननी वृत्ति ने तेमा परोवता नथी तेने ते सुख अनुभवातु नथी। वाताश वृत्ति परोवता नथी, एक रस थता नथी, एने आ आनंद नथी आवतो। नहींतर समाधि करता सौ गणो वधारे आनंद आवे आवे ना आवे, आ तो महाराज नी वात छे। भगवान संबंधी जेटली वात छे तेमा अपार सुख रह्यू छे, अपार सुख। आवी 21मा पूरमा छेल्ले अंतमा 90मा तरंगमा वात आवी छे। 22मा पूरना 21मा तरंगथी हूँ आगळ जाऊँ छू। જન્માષ્ટમીની સભા છે લીમડા નીચે ગઢડામાં, અને સંતો કીર્તન ગાય છે, તો મને એમ થઈ ગયું કે આપણે પણ એક કીર્તન ગાઈ લઈએ। બ્રહ્માનંદ સ્વામીનું પદ છે મહારાજની સામે લખાયેલું, મહારાજની સામે ગવાયેલું અતિ પ્રસાદીનું, અને મને બહુ જ ગમે છે, માટે આજ મારે ગાવું છે, તમને સંભળાવવું છે।
निगाम कहे अनुमाने मुनिवर ने नावे ध्याने वालो ते भीने सहजानंद सुख का
વાલા ભક્તો, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સામે બેસીને તે વાલો આ ભીને વાને આવી પ્રગટ નિષ્ઠાવાળા આ સાધુઓ આપણા માટે આ સાહિત્યનો બહુ જબરો ખજાનો મૂકતા ગયા છે. આપણું બધાનું કલ્યાણ આ દિવ્ય અલૌકિક સાહિત્યમાં જ છે. એ અણમોલ સાહિત્ય ખજાનો આપણા નસીબમાં આવ્યો છે, એ આપણી બહુ મોટી ભગવાનની કૃપા. આપણે માનવી જ રહી, એ વાત સ્વીકારવી જ રહી, સમજીએ કૃપાને તો એનો લાભ ઉઠાવી શકાય. ધ્યાનમાં જ ન હોય એ વાત તો એનો લાભ લઈ શકતા નથી. આપણે જે વાતનું મહત્વ સમજાણું હોય એ વાતનો લાભ આપણે આરામથી લઈ શકીએ. માટે કીર્તન ભક્તિ ભગવાન શ્રીહરિને અતિ ગમતી વાત હતી. અને આ શિબિરમાં પણ તમે બધા ધૂન અને કીર્તનનો ખૂબ લાભ લ્યો છો એટલે મહારાજ બહુ રાજી થાય. જન્માષ્ટમીની સભામાં સંતોએ કીર્તન ગાયા ગઢડામાં. એ પ્રસંગે આધારાનંદ સ્વામી મોક્ષનું દ્વાર બંધ થવાનું કારણ વર્ણવે છે. થોડી સાવધાની રાખવી પડશે વાત સમજવામાં. મોક્ષનું દ્વાર બંધ થઈ જાય એનું કારણ શું? હાવ નાનું એવું કારણ છે. જે અભ્યાસ નથી રાખતા એવા કેટલાક સત્સંગ કરતા હોવા છતાં પણ ઘટી જાય છે અભ્યાસ. બહુ મજાનો શબ્દ છે અભ્યાસ. અભ્યાસ એન કોંતેય, ભગવાન ગીતામાં પણ અભ્યાસ શબ્દનો ઉપયોગ કરે છે. ઘણા માણસો એવું સમજે છે કે છોકરાઓ નિશાળે જાય છે, પરીક્ષાઓ આપે છે, એ જ વિદ્યાર્થી છે ને એ જ ભણે છે. પરંતુ એ વાત સદૈવ આપણે યાદ રાખવી જોઈએ કે આપણે બધા કાયમ વિદ્યાર્થી જ છીએ, કાયમ ભણીએ જ છીએ, અભ્યાસ આપણો ચાલુ જ છે. હા, એકડા બેકડા લખવાનો નહીં, પરંતુ બીજો તો કાંઈક અભ્યાસ ચાલુ છે જ ને. કાંઈક તો આપણે શીખીએ છીએ જ ને. માટે વિદ્યાર્થી તો ખરા જ ને, પણ વિદ્યાર્થી તરીકે પોતાને સ્વીકારવો એ પોતાને માટે મુશ્કેલી છે. એકવાર સાહેબ થઈ ગયો એ હવે પોતાને વિદ્યાર્થી માનવામાં થોડુંક આમ છે ને, આમ પોતાનું આમ હલકું માને. પણ હલકું નહીં માનવું. માનો બધા અમે વિદ્યાર્થી છીએ, વિદ્યાર્થી કોઈ પણ ઉંમરનો વિદ્યાર્થી હોઈ શકે. આપણે એવું કેમ કલ્પી લીધું કે વિદ્યાર્થી હોય એ નાની ઉંમરના હોય અને નાની ઉંમરના હોય એ જ વિદ્યાર્થી હોય, અને વિદ્યાર્થી એકડા બગડા ભણવાના જ હોય પણ બ્રહ્મરૂપ થવાના, ભગવાનમાં અખંડ વૃત્તિ જોડવાના આપણે વિદ્યાર્થી નથી? એકાંતિક ધર્મ સિદ્ધ કરવાની બાબતના આપણે વિદ્યાર્થી નથી, આપણે ભણતા નથી? સર્વે દોષનો નાશ કરવો અને દોષ રહિત શુદ્ધ થવું અને મહારાજના સ્વરૂપમાં જોડાઈ જવું, આ આપણો અભ્યાસ નથી? રોજ આપણે આ અભ્યાસ કરવાનો નથી તો આપણે વિદ્યાર્થી છીએ જ ને. બસ સ્વીકારી ન લેવું જોઈએ. આટલી વાત સ્વીકારી લેવાથી પણ બહુ મોટો ફાયદો થશે ભાઈ. સ્વીકાર કીજીએ. જે અભ્યાસ નથી રાખતા એટલે કે જે વિદ્યાર્થી નથી રહેતા એવા કેટલાક સત્સંગીઓ સત્સંગ કરતા 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 પણ ઘટી જાય છે. જોયું? હાથમી ચોપડીમાં આવ્યા હોય, સાતમી કક્ષામાં, પાછા છઠ્ઠીમાં આવી જાય, પાંચમીમાં આવી જાય, ઘણા તો ઠેઠ કેજીમાં વયા જાય છે. બોલો. માટે વિદ્યાર્થી રહેશું, કાયમ પોતાને વિદ્યાર્થી માનશું, અભ્યાસ ચાલુ રાખશું. હા, તો એ પણ ખ્યાલ હોવો જોઈએ કે હું શું ભણું છું ને મારે શું થવાનું છે. ભૂલી નહીં જવાનું કે હું આનો વિદ્યાર્થી છું, અને મારે આ બનવાનું છે. અરે આશ્ચર્યની વાત છે કે કેટલાક તો સત્સંગની સર્વોપરી વાતોને શીખીને તેનો અભ્યાસ કરતા કરતા ઘટી જાય છે. શીખ્યા સર્વોપરી વાત, સવાલ જ નહીં. જ્ઞાન તો શાસ્ત્રમાંથી તારવી તારવીને એવું બધું એણે ગોખ્યું ને ઉતાર્યું ને લખ્યું ને વાંચ્યું ને બધાને કીધું ને ગોષ્ઠી કરીને ઘણું કર્યું ને ઘટી ગયા. માટે ગ્રંથકાર એમ કહે છે કે જો એમ ધ્યાન ન રાખીએ ને તો મોક્ષનું દ્વાર બંધ થઈ જાય. સત્સંગ કરતા કરતા પણ મોક્ષનું દ્વાર બંધ થઈ જાય, ભાઈ મોક્ષનું દ્વાર ઉઘડવું જોઈએ, કલ્યાણ થવું જોઈએ, અપાવૃત્તમ થવું જોઈએ. આવૃત્તમ થઈ જાય તો ઉપાધિક નહીં. તમે કહેશો કે સર્વોપરી જ્ઞાન શીખીને એનો અભ્યાસ કરતા કરતા એ માણસ ઘટી કેમ ગયો, આનું કારણ શું? કારણ કે તેને તે વાતનું માન આવ્યું. લ્યો, આ એવી ચીકણી બાબત છે, આ એવી લાળ છે, અને નો આવે એવું માનવું જ નહીં. હો, કોઈએ એવો ફાંકો ન રાખવો કે મને માન ન આવે, અથવા તો મને ક્યારેય માન આવ્યું નથી, મને માન આવતું નથી, હું તો દાસનો દાસ જ રહું છું. આપણે એવું કાંઈ નહીં, લોકો મને સમજવામાં ફેર કરે, બાકી આપણે તો છે ને બધાની ચરણરજ થઈને જ રહ્યા છીએ ને રહેવાના છીએ. મને માન આવે, મને લે, ઘણાને આવું માન છે, મને માન આવે, મને એટલે તારા બાપા નહીં આવે, આવે ને ઝાડા પેશાબ થાય છે તો આવે, બોલો શું કામ આવા અભિમાન રાખવા પડે? આવે ને ભલ ભલાને આવ્યું છે. આપણે કયા ખેતરના મૂળા? ભલ ભલાને આવ્યું છે, ભલ ભલા નંદ સંતોને, ભલ ભલા શ્રીજી મહારાજની હારે ફરનારા એકાંતિક મુક્તોને માન આવ્યું છે. વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામી સુરો ખાચર અને સુખમુનિ જેવાએ એવું સ્વીકાર્યું કે મહારાજ માન તો મારા બેટાનું આવી જાય છે, જો કોઈક બરોબરીઓ અપમાન કરે તો મુશ્કેલી થાય છે. એણે સ્વીકાર્યું એણે, અને આપણે તો એ વાતને અડવા નથી દેતા. નહીં નહીં, મને માના. તમે અંદર અંદર ચર્ચા કરજો, કોકને કહેજો તમને માન આવે. નારાયણ, આપણે તો કાયમ નિર્માની જ રહેવાનું, દાસના દાસ. આપણે માન ન હોય, માન બીજાને હોય. હું તો નિર્માનીનો દીકરો, જેનીમો ન્યાથી, મારી બા ને મારા બાપા બધા નિર્માની, મારા માન ક્યાંથી હોય? આહા, ઘટી જવાય છે. કારણ માન, 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 માન. એક વાત કહું, આ ગ્રંથનો આરંભ થાય ને ત્યાંથી લઈને પૂર્ણાહુતિ થાય ને ત્યાં સુધી માનનું ખંડન આવે છે. દાસત્વનો ખૂબ મહિમા આવે છે. નૈતિકતા, પ્રમાણિકતા અને ભગવાનના વચનનો ખૂબ મહિમા આવે છે, એક ધારો આવે છે. આ ગ્રંથની આ ખાસિયત છે. અને ઝીણી ઝીણી વાતોને એટલી બધી સ્પષ્ટ રૂપમાં આધારાનંદ સ્વામીએ લખી છે કે શાયદ બીજા કોઈએ આટલી બધી સ્પષ્ટ રૂપમાં ઝીણી વાતો નથી લખી, વજનપૂર્વક લખી છે. હા, પાડવી જ પડે. બધી વાતો આપણને એમ લાગે કે ના ના, માથું નમાવીને સ્વીકારવી પડશે. સાંભળ્યું તમે? એ કેટલાક તો સર્વોપરી વાતને શીખીને એનો અભ્યાસ કરતા કરતા પણ ઘટી જાય છે. કારણ કે તેને તે વાતનું માન આવ્યું હોય છે. બાત કે તેહી આવત માના, માન તીતના સત્સંગ હાના. વાહ, જેટલું માન આવે છે તેટલો સત્સંગ ઘટી જાય છે. આમાં તો હાણ શબ્દ લખ્યો છે, ઘટી જાય છે એવું નથી લખ્યું. માન તીતના સત્સંગ હાન, એટલે કે સત્સંગનું હનન થઈ જાય છે. રાસ રાસ, નાશ નાશ થવો. જેટલું માન આવે એટલો સત્સંગ નાશ પામે છે. પછી એમ કહેવાય કે જેટલો સત્સંગ નાશ પામ્યો એટલો ઘટી ગયો, જીવતો રહ્યો એટલો છે, ગુજરી ગયો એટલો ઓછો થઈ ગયો, એટલો ઘટી ગયો કહેવાય. એમ ભાવાર્થ નીકળે. શું વાતું લખી છે આમાં. સત્સંગના અનંત ગુણો છે, સત્સંગના અનંત ગુણો છે, છતાં જે જે ગુણનું માન આવે તે માન બીજા હરિભક્તને તુચ્છ દેખાડે છે. પ્રોબ્લેમ આય છે, પ્રોબ્લેમ આય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં, સ્વામિનારાયણ સંપ્રદાયની કથા અને પારાયણોમાં આવી બધી વાતો બહુ લખાણી છે. માના દીકરું તો બહુ ખંડન થયું છે, જે મને તમને સ્પષ્ટ રૂપમાં દેખાય છે. શું સુંદર વાત છે કે ભાઈ સત્સંગના અનંત ગુણો છે, છતાં જે જે ગુણનું માન આવે, હો જે જે ગુણનું માન આવે, મારે બુદ્ધિ બહુ તો બુદ્ધિમત્તા નામના ગુણનું માન, હું સેવા બહુ કરું તો સેવા નામના ગુણનું માન, મારે કાંઈ રસાસ્વાદ નહીં તો નિસ્વાદી વર્તમાનનું માન, મારાથી બ્રહ્મચર્ય રહે તો બ્રહ્મચર્ય પાળ્યાનું માન, હું આમ જો થોડા ખર્ચી નાખવા હોય ને પાછું વળી ન જો, ભગવાનને સંત મળે ક્યાંથી, રૂપિયા વાપરી નાખો સેવા કરી શકું, તો નિર્લોભીપણાનું માન, મને કોઈની ઈર્ષ્યા ન થાય, આપણે તો હવનું હારું જ ઈચ્છીએ, આ અનિર્ષપણાનું માન, અનેક ગુણ છે. જે ગુણ આપણામાં આવે તે ગુણનું માન, તે ગુણ આવે એની હારો હાર ગરી જાય. બોલો, એ વાહે ઊભું ન રહે. આપણે એમ કે ગુણ જ આવે છે, પણ ગુણનું માનય સાચો સાચ ઘૂસી જતું હોય તેને દેખી શકતા નથી. મોટો પ્રોબ્લેમ. હે ભાઈ, સત્સંગના અનંત ગુણો છે, છતાં જે જે ગુણનું માન આવે તે માન બીજા હરિભક્તોને તુચ્છ દેખાડે છે. હવે સાંભળજો, આપણામાં માન આવે એટલે એ શું કામ કરે, પછી આપણામાં ફેરફાર શું થાય. કોઈ પણ આપણામાં સારો ગુણ હોય, ગુણ હોય એની કાંઈ ના નહીં, એક ને એક બે જેવી વાત હોય જ આપણામાં એ ગુણ, પણ એનું માન ના હોય એ વાત અલગ છે. આપણામાં ગુણય હોય અને હારો હારે એનું માનય હોય, આ વાત સમજવી જોઈએ. ગુણ હોય એ માન્ય છે, પણ એ ગુણનું માન હોય તે માન્ય નથી, એ હારું નથી. આપણને આની ખબર નથી પડતી કે આ નથી હારું, આ હારું એની કોણ ના પાડે. તમે નિષ્કામી હો તો હારું, એની કોણે ના પાડી, પણ હું નિષ્કામી છું એની તમને પોતાને જ બહુ આમ મહત્તા રહ્યા કરે, શ્રેષ્ઠપણું તમારામાં દેખાણ્યા કરે, આ નથી હારું, આ માન કહેવાય. અને આ માન શું કામ કરે જાણો છો તમે, તો એમ કહે છે કે તે માન બીજા હરિભક્તોને તુચ્છ દેખાડે છે, બીજાને તુચ્છ દેખાડે છે, નિમ્ન દેખાડે છે, હલકા દેખાડે છે. આ ધંધો માન આપણામાં રહીને કરે છે, આપણી સમજણને ઘૂમડે. આપણે એ હરિભગતને મહાન માનતા હોઈએ, પણ આપણામાં માન આવે પછી એ હરિભગત આપણને આપણા કરતા ગૌણ દેખાય, ગૌણ દેખાય. વાત આમ, એક હરિભગત બહુ સારા, હું એને બહુ માનું, મારે એને બેને હેત પણ ઘણું હતું. એ પોતે બ્રહ્મચર્ય પાળતા હતા, પણ એ એવું બોલ્યા મને કે સ્વામી, જે હરિભગત બ્રહ્મચર્ય ન પાળે એનું મને મુદ્દલ માધ્યમ નહીં કે, એમાં કાંઈ લેવા નહીં કે. આવું બોલ્યા. હું તો હામું હામું જોઈ રહ્યો, કાંઈ મેં એને કીધું નહીં, પણ મનમાં ખબર પડી ગઈ કે આ ભાઈને આટલું પડે છે એટલે હવે બીજાનો આને મહિમા રહ્યો નથી. જો આવું થાય, આવું થઈ જાય, નકર હરિભગત એટલે જ્ઞાની એટલે શાસ્ત્રના અભ્યાસી, ધ્યાનના અંગવાળા, પ્રેમી, આહુડાને ધાર થાય કીર્તન ગાય તો એવા. પણ કે મને મુદ્દલ માધ્યમ નહીં કે જે હરિભગત બ્રહ્મચર્ય ન પાળે, લ્યો મારે શું કરવાનું. મેં મનમાં કીધું, ભલા માણસ, અમે બધાએ હરિભગતનો મહિમા રાખીશ, અમને આવી બાબત ધ્યાનમાંય નથી કે કોણ બ્રહ્મચર્ય પાળે છે અને કોણ નથી પાળતું. એટલે આ ગ્રસ્ત આશ્રમ છે. ગોર્ધનભાઈ ને પર્વતભાઈને છોકરા થતા હતા, પાંચ પાંચ છોકરા હતા. હું પણ આ બધું ગુણાતીતાનંદ સ્વામી કે ભેળા રે છોકરા થાય એમાં શું મોટી ધાડી મારી, હું આટલું બધું પણ. પણ પોતાનાથી પડ્યું ને એટલે એને એમ થઈ ગયું કે હું બ્રહ્મચર્ય પાળું છું. હવે જે બ્રહ્મચર્ય ન પાળતા હોય એની કોઈ વેલ્યુ જ નહીં એને. આમ એક એક ગુણ આપણામાં જ્યારે આવે છે ત્યારે એ ગુણનું માન આવે છે, અને એ ગુણનું માન આપણને બીજાનો મહિમા રહેવા દેતું નથી. તુચ્છ દેખાડે બીજાને, એના કરતા તો એ ગુણ ન હોય એ સારું ભાઈ, એ ગુણ ન હોય એ સારું. હા તો ગુણ આવ્યો એની વાહે હામુથી હોળી આવી હોળી. બોલો, આવી સૂક્ષ્મ વાતો આ ગ્રંથમાં લખીશ, કેવી સરસ વાત છે કલ્યાણની. આ કલ્યાણના દ્વાર બંધ થઈ જાય છે એનો ખુલાસો છે. અભ્યાસ કરતા કરતા એ માણા ઘટી જાય છે એની અહીંયા ચર્ચા કરી છે. સર્વોપરી જ્ઞાનની ચર્ચા કરતા કરતા એ માણસ પાછો ઉતરી જાય છે આગળ વધવાને બદલે. કારણ આ છે, આ કારણ છે. કોઈને ઉતરી જવાનું હોય ને તો અહીંથી પકડી લેજો કે હા ત્યારેની ખબર પડી ગઈ મને, મારી મારામાં દોષ છે. આનું નામ સત્સંગ કહેવાય. ગજબની વાત છે. ગુણ આવે તો બહુ સાવધાન રહેવું કે સાચો સાચ એનું માન તો નથી કરી ગયું ને. ગુણનો આદર કરાય, કેમ જે ગુણ ગોવિંદને ગમે છે, પરંતુ ગુણનું માન ગોવિંદને કડવું ઝેર લાગે છે. આ વાતની ખબર હોવી જોઈએ. આપણામાં ગુણ હોય અને એ ગુણનું માન હોય એના કરતા એ ગુણ ન હોય એ વધારે આપણા હિતમાં છે. અમારામાં એક સંત થવા આવ્યા હતા, અત્યારે સંત છે જ, અહીં બેઠા છે. એમની તમને એક નાની એવી વાત કરું. એ સાધુ થવા આવ્યા અને પછી એ એક ટાણું જમતા, અને અમે બધા બે ટાણા જમતા. એને એવી વાત પકડાણેલી, શાસ્ત્રમાં બધું લખ્યું છે એક ટાણું જમવું આ છે તે છે. એટલે કે સાધુને બે ટાણા ન જમાય, ત્યાગી થવું હોય એને એક જ વાર ખવાય. એટલે એક વાર ખાતા. અમારા ભેગા આવ્યા, અમારા ભેગા રહ્યા, પાર્ષદ થયા, પણ એને ક્યાંય આમ મજા ન આવે, કોઈ સુખ ન આવે, મન ઊંચક ઊંચક રહે. પછી એક દિવસ મને મળ્યા, મને કે મને કઈ આમ બહુ મજા નથી આવતી. મેં શું થાય ભાઈ, આખો દી ધોઈને કીર્તન ભજન કથા વાર્તા થાય છે, આનંદથી બધા ભજન કરે છે, બધાને મહારાજ સુખ આપે છે, તમને કેમ નહીં આપતા? કે મારું મન ચોટતું નથી. મેં કહ્યું તો તકલીફ ગોતો, તમારી તકલીફ ક્યાં છે? પોઈન્ટ ગોતો તો, મુશ્કેલી ક્યાંથી થાય છે? કેમ નથી ભગવાનમાં જોડાઈ શકતા? કેમ બધામાં હેત નથી થતું? કેમ રસબસ નથી થઈ જતા? પછી એને શોધી કાઢ્યું. મને કે તકલીફ એ છે કે હું એક ટાઈમ જમું છું અને બીજાને બે ટાઈમ જમતા જોઈને મને એમ થાય છે કે આ બધા બે ટાઈમ ખાય છે, આ બધા બે ટાઈમ ખાય છે, એટલે મને કોઈનો મહિમા થતો નથી. અને એટલે મારું મન અંદરથી જે આનંદ અનુભવવો જોઈએ એ અનુભવી શકતું નથી. ખ્યાલ આવી ગયો તમને? આ માનસિક બાબત છે. જો આપણા દિલમાં કોઈના પ્રત્યે એવું રહ્યા કરે કે આમ છે, આમ છે, આમ છે, આમ છે, અર્થાત આપણા કરતા બીજા હંમેશા આપણને જ્યારે ન્યૂન દેખાયા કરે, કોઈ વાતે આપણે બીજા સંત ભક્તથી પોતાને શ્રેષ્ઠ જોયા કરીએ, ત્યારે પ્રોબ્લેમ થવાનો. પ્રોબ્લેમ થવાનો. જેને આ વાતની આવા પ્રકારની નબળાઈ હોય એ નોંધજો અને સુધારી લેજો, નહીતર મોક્ષનો દરવાજો બંધ થઈ જાય આગળ જતા. આ તમને કહ્યું અત્યારથી નહીં ચેતો, તમારો આ ખરાબ સ્વભાવ તમે નહીં ઓળખો, નહીં ટાળો, તો એક દિવસ એ વકરી જશે અને તમને મુશ્કેલી બહુ કરશે. આવો નો સ્વભાવ હોય તો કઈ વાંધો નહીં, નહીતર મુશ્કેલી બે પાંચ વર્ષે આવી સમજો. પછી મને કે હવે મારે શું કરવું, મને આવું થાય છે અને એટલે મને બહુ જામતું નથી, હવે શું કરવું બોલો. આય તો જો આ બધા જે છે એ છે, ભૂખ લાગે ખાઈ લે, ઊંઘ આવે ધોઈ જાય, બાકી ભગવાનના સાધુ છે, ભગવાન માટે બધા ભજન કરે છે અને થાય એ સેવા કરે છે. કેટલાક બીજા એકટાણા કરે છે પણ બધાથી ન થાય, તો ભૂખ લાગી હોય ખાઈ લે. તમે કીધું આને તમે આટલું બધું ગંભીર કેમ લ્યો છો, તકે પણ લખ્યું છે ને એક ટાઈમ ખાવું. મેં કીધું લખ્યું છે એની નાનો પડે, અમારે પાછું બોલાય નહીં, સીધું લખેલું બતાવે. અને પોતે દૂધમાં ધોયેલા અને મધમાં બોળેલા એટલે કશું બોલાય નહીં. આ વિદેશ વાળા બેઠા છે ને મારે એની વાત કરાય નહીં, ત્યાં તો બધા અમારા ધર્મ જ ગોઈક ગોઈક કરે, એટલે બધા નહીં સોરી, અમુક અમુક મેનેજમેન્ટમાં હોય નીવડાય. આ ગાવ એને બહુ ઉપાધિ નથી, સાધુ એ દિવસે ન હોવું જોઈએ એવું બધું, સાધુ એ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. તમારા ધર્મ ગોખોન ભલામણા તમારા તમારા કામના. તમે મૂર્ખાઓ તિલક ચાંદલો કરી નથી શકતા, મંદિરમાં દંડવટ નથી કરી શકતા, આ સાધુ ભગવા આખા પહેરીને બેઠા છે, ન્યા ખામી કાઢી કરે. ત્યારે આપણને એમ થાય કે આના કલ્યાણનું બારણું બંધ જ છે, આનું ખુલવાનું જ નથી. પછી અમારે મુજાણા બહુ, મને કે કરવું શું, મેં કીધું હવે આમાં તો શું કરવું, લખ્યું છે ને એની અમારે ના થોડી પડાય, એક ટાઈમ ખાવું જોઈએ, અને છતાં આ સંતોને ભૂખ લાગે તો ખાઈ લે બે ટાઈમ. તો મને કે આનો અર્થ એવો જ થાય ને પાળતા નથી, મેં નથી પાળતા, લે હવે હાલ તારે રહેવું હોય તો રે ને ઘર ભેગો થાય, મેં કીધું અમારે તો રહેવું છે. મને કે ઘરે જ નથી જવું, મેં કે તો બીજા મંડળમાં જા, મને કે બીજા મંડળમાં જ હતો, ત્યાં જ બધા એકટાણું કરતા હતા એટલે ત્યાંથી જ મને ચડેલી છે. મને કે મેં કીધું એ મંડળમાં જાન, મને કે ત્યાં એકટાણા કરે છે એટલું જ, બાકી એટલા બધા તમો ગુણીને એકબીજા બાંધે છે ને મને કે ત્યાં બહુ માથાકૂટ છે. મેં કીધું એના કરતા બે ટાઈમ ખાઈને હંપીને રહેશે હારા નહીં. મને કે એટલે તો અહીં આવ્યો છું, મને કે હારું જોઈને આવ્યો છું. તો મેં કીધું હવે શું કરવું, મને કે મને કાંઈ હૂજતું નથી, કાંઈક ઉપાય બતાવો. મેં કીધું મારી પાસે ઉપાય છે હો, તારે થાય, મને કે થાય હું કરીશ ચાલો. મેં કીધું આજથી જ બે ટાઈમ જમવા માંડ બેટા, બધો રોગ મટી જાય. શરૂ કરી દીધું છે બે ટાઈમ ને ધુબાકા દે, હવે અમે એક ટાઈમ કર્યું પણ એ તો બે ટાઈમ જ ખાય. હવે અમે એક ટાઈમ કર્યું એ તો બે ટાઈમ જ ખાય. તમારે એના દર્શન કરવા છે, જે હોય તે અહીં આવે, મને પગે લાગી જાય. હા, અમારે સાચું છે. તે દાડા ના સુખી છે, બોલો. બે ટેમ જ ખાય છે. હવે તો અમારે એનો અવગુણ લેવો છે કે અમે એકટાણું ખાઈ છીએ ને તું રોજ સાંજે બે જ પત્તર લઈને. મેં એકદમ કીધું તું કેમ એટલે બે ટાણે ખાતા, કે મને છે ને તકલીફ થાય છે, પછી હું થોડુંક સાંજે ખાઉં તો ઠીક રહે છે ને પછી કબજિયાત થાય છે મને. હા, આમ આમ ખંજોળીને કે પછી મને કજબ. તમે કે તેથી બીજાને એવી તકલીફ નહીં હોય, તું આવ્યો તારે આવું બધા ખોચરા કાઢતો. મને કે તો એટલે બીજા મંડળમાંથી બધું ચડેલું ને, મને કે એનું હતું. મેં કીધું હશે ચાલો પત્યું. એમ ક્યાંકથી ચડેલું હોય હો પાછું, આ કોકની પાસે તમે બેઠા હો ને, એને કાંઈક વાત કરી હોય, ત્યાંથી ઝેર પડી ગયું હોય, એની હાળું એવું નડે એવું નડે, એની વાત જવા દે, હક ન લેવા દે. વાલા ભક્તો, મારે તો અહીંયા આટલી જ વાત કરવી છે કે આપણામાં જે જે ગુણ હોય તેનો આદર માથા હાટે. ભગવાનને ગુણ બહુ ગમે છે. એકટાણું જમો બહુ સારી વાત છે, બ્રહ્મચર્ય પાળો બહુ સારી વાત છે. એવા જે જે ગુણો છે એ આદરણીય છે, પ્રભુને પ્યારા છે ગુણ. પરંતુ એ ગુણનું સહેજ પણ જો માન આવ્યું તો એ તમારો ગુણ ઝેર છે, અને એ ગુણ જ તમને કલ્યાણમાંથી પાડશે પાડશે પાડશે. ગુણ જ, અવગુણ નહીં, ગુણ પાડશે. લોકો કહે છે ને અવગુણ કલ્યાણમાં જ પાડે, આ કથા આપણા ગુણ આપણને મોક્ષ માર્ગમાંથી પાડે એ કથા છે. થોડી નવીન છે. નિર્માનીપણાનું માન, મારામાં ગુણ ખરા પણ મને ગુણનું માન નહીં હો, લે કરી વાત. આ એવી ભૂંડી બલા છે ને, નિર્માનીપણાનું માન, હું નિર્માની બહુ પતી ગયું, નાઈ નાખ્યું, પછી કહેવાનું હતો આ બોલ્યો એટલે ગયું. આ એટલી બધી ઝીણી બાબત છે, અને બહુ શાંતિથી વિચારીએ તો ખબર પડે. એકવાર આપણે એક સિટીમાંથી પસાર થઈ રહ્યા હતા, મારી હારે કોઈ હોય કે ન હોય ખબર નહીં, રોડે નીકળ્યા. એમાં એક હરિભગતનું ઘર હતું ત્યાં રોડે. તો હરિભગત સારા હતા, આપણી સેવા ઘણી વખત કરેલી એટલે કીધું ઊભા રહીએ, હોય તો મળતા જઈએ. પછી બોલાવ્યા તો આવ્યા, બહુ રાજી થયા મળીને. પછી પેલાને કીધું કે લાવી પેલી કેરી, લાવી કેરી આપણે આજ લાવ્યા. પછી કેરીઓ અમને આપી દીધી. પછી મેં કીધું પણ આ તમે રાખો ને કેરી, અમારે તો શું તાકે નહીં, લઈ જાઓ લઈ જાઓ. પછી અમે કેરી લીધી. પછી એક શબ્દ એ બોલ્યા, આમ તો ખાસ મારા માટે હું લાવ્યો તો, પણ તમે લઈ જાઓ. પછી હું સામું જોઈ રહ્યો, મેં કીધું આ કહેવાની જરૂર જ નહોતી, અમને ખબર જ હતી અમારે સારું ક્યાંક લાવ્યા હો. પણ એનો કહેવાનો ભાવ એવો કે હું ખાસ મારા માટે લાવ્યો તો તોય તમને આપી દઉં છું. સમજાણું, કાંઈ પણ કરીએ એનું માન ન આવે તો સાબાશ. બાકી હાર્યા કરી કરી નહી, હારી ગયા. બોલો, જીતીને પણ હારી ગયા, જીતીને પણ હારી ગયા. બોલો, આ નવીન ગેમ છે, નવીન ગેમ. આમાં જીત્યા પછી પણ હાર થઈ જાય છે, આ રમત એવી છે. માન નો આવવા દેવું હે, છોકરાના ખેલે છે, છોકરાને ખેલે છે આ. અલિયા ખાચરને નડ્યું, જીવા ખાચરને નડ્યું, હે ભાઈ કેવા એ મોટા, કેટલી એની સેવા, કેવા એના ગુણ, ત્યાં એને માથા માર્યા. મક્ષ્યાવના ભાઈબાને નડ્યું, નડ્યું ઘણા નડ્યું. ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ, માન થકી અમારી રક્ષા કર. એને ઓળખવાની કળા, માનને ઓળખવાની કળા બીજા હરિભગતને તરત જ તુચ્છ દેખાડે એટલે સમજી લેવાનું આવ્યું આવ્યું આવ્યું. બીજો હરિભગત આપણને આપણાથી નાનો દેખાય, હલકો દેખાય એટલે સમજી લેવાનું કે એ મારામાં આવ્યું, ઘૂસ્યું ઘૂસ્યું, આર્યું જોર્યું જોર્યું, બીજાને નિમ્ન બતાવે. જો આ એની કળા છે ઓળખવાની. જો બીજા બધાને મહાન બતાવે તો સમજી લેવાનું કે હજી નથી આવ્યું. બીજા મોટા લાગે ને આપણને, બધા મહાન લાગે તો સમજવાનું હજી નથી ઘૂસ્યું. આ એને ઓળખવાની કળા છે, શીખી જાઓ. બીજા હલકા લાગ્યા એટલે તમારામાં માન ઘૂસી ગયું છે. બાઈઓ ભાઈઓ બાળકો નાના મોટા ગૃહી ત્યાગી બધાને આ કળા શીખવા જેવી છે. બીજા હરિભક્તને તુચ્છ દેખાડે છે આ માન. હરિભક્તો મોક્ષનો દ્વાર છે. હવે ડાયલોગ આવ્યો, હરિભક્તો મોક્ષનું દ્વાર છે. તેથી જ્યારે હરિભક્ત તુચ્છ દેખાય ત્યારે તેનું મોક્ષનું દ્વાર બંધ થઈ જાય છે. આઈ વાત પૂરી થઈ. ત્યારે તેનું મોક્ષનું દ્વાર બંધ થઈ જાય છે. જ્યારે હરિભગત તુચ્છ દેખાણો એટલે મોક્ષનું દ્વાર બંધ થઈ જાય. સંતો એક વાત કહી દો, આપણી ખાનગી બાપા કહી દો. આ છે, આપણે સાધુએ બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આપણે સાધુ થઈ ગયા ને એટલે હરિભગત તુચ્છ દેખાય. આ ભગવા કપડાનો એક કેપ હોય છે, ત્યાગ આશ્રમનો એક નશો હોય છે. એટલે ક્યારેક ભગવાનને અતિ વાલા એવા ગ્રહસ્થ ભાઈઓ ભાઈઓને આપણે ગણતા નથી હોતા, એ પણ એક પ્રકારનું માન છે. ત્યાગીમાં માન બોલો. ગાદીપતિની તો વાત કરો, માં એ વિચિત્રતા ને એ લાળ તો બહુ વિચિત્ર ને ઊંડી હોય છે. ત્યાં તો આપણે અડાય નહીં, પુગાય નહીં, પણ આપણું તો ધ્યાન રખાય. સમજાણો, ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નહીં, જેની સમજણ મોટી એ મોટો, એમ બાપા વચનામૃતમાં લખી ગયા છે. ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નહીં, જેની સમજણ મોટી તે મોટો. આ વાત સૌથી વધારે આપણે ગોખવી, હરિભક્તોએ ભૂલમાંય ન ગોખવી આ વાત. અને આપણે ગોખ ગોખ કરવી, હરિભગતે આ ન ગોખાય, નહીતર એને મુશ્કેલી થઈ જાય. કઈ વાત આપણે લેવાય ને કઈ વાત પડી મેલાય એની ખબર હોવી જોઈએ કે આ વાક્ય ઉપર આપણે ઊભું જ ન રહેવાય. કેમ જે આમાંથી આપણને આ માન આવી જાય કે મને બહુ ખબર પડે છે, ત્યાગી ગ્રહીનો કાંઈ મેળ નહીં, હું સમજણો હરિભગત છું એટલે ત્યાગી કરતા મોટો. કોણ કહે છે? આ વટનામૃત કહે છે હું મોટો. પછી ઉપાધિ થાય ભાઈ, આવું છે. ગંગારામ મલ નું નામ આવ્યું છે તમે? ભુજમાં થઈ ગયા ગંગારામ મલ. એની એક નાની વાત લખી છે નિર્ગુણદાસ સ્વામી એની વાતોમાં, કે ગંગારામ મલ શ્રીજી મહારાજના મળેલા હરિભગત, બહુ સારા હરિભગત, મહારાજ સાથે કુસ્તી કરેલી, મહારાજ એના ઉપર બહુ રાજી. અનેક સમય આ ઉત્સવમાં એમણે મહારાજને કુસ્તીના દાવ પેજ બતાવી પ્રગટ પુરુષોત્તમ નારાયણના શિરપાવ મેળવેલા. ભુજના એ આગેવાન હરિભગત કહેવાય, ખરે ટાણે મહારાજનો એણે પક્ષ રાખેલો. આવા હરિભગત શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી સાધુએ ગંગારામ મલ વિશે એવું નોંધ્યું કે ગંગારામ મલ એના છોકરાના છોકરાને લઈને મંદિર આવતા. સાંભળજો, મંદિર આવે એટલે સાથે છોકરું હોય, એ છોકરામાં એની વૃત્તિ બહુ રહે. અને પછી રસોડે જાય સાધુના બ્રહ્મચારીના, ને ત્યાં જઈને એવું કહેતા, ક્યાં ગયા સ્વામી, છોકરાને પ્રસાદી આપજો, લાડુડી આપો, આવું કહેતા. પછી બ્રહ્મચારી સાધુ હોય એ એમના બાળકને લાડુડી આપે, પછી છોકરો ત્યાં લાડુડી ખાય, અડધું વેરે, લાળોટે, બગાડે, પછી ગંગારામ મલોયા જાય, પછી પોતું મારવાનું સાધુને. આવું થતું હતું. એટલે સંતોએ વિચાર કર્યો કે હારું આનું શું કરવું, એક તો આવીને કે લાવજો લાડુડી છોકરાને આપીશ એમ કરીને માગે, પણ છોકરોને આ ખાય વેરે, એ બગાડીને પાછા વૈયા જાય, અને આપણે આ રોજનું થયું, હવે આને કંઈક કહેવું પડશે. પણ કહેવું કેમ, કેમ જે આ તો શ્રીજી મહારાજને મળેલા ને બધા ગ્રંથમાં એનું નામ લખાણેલું, બહુ મોટા હરિભગત કહેવાય, ને આ સાધુ થયા હોય તો નવા નવા થયા હોય, કેટલાક તો એવા હોય કે શ્રીજી મહારાજને મળ્યા ન હોય પછી થયા હોય, અને આ મળેલાની આ બધી કઠણાઈ જોવે રોજ. પછી તો હિંમત કરી સ્વામી લખે છે, કીધું કે રાજી રહેજો, પણ આ નહીં સારું, તમે રોજ આવીને પ્રસાદ માગો છોકરા સારું, અને આ છોકરું બગાડે ને પછી બધું વયો જાઓ. અને ગંગારામ મલખી જાણા, એ કે તમે શું મને કહેનારા છો, મહારાજને મળેલો છું, તમે તો આજકાલને આવેલા છો. ગંગારામ મલ સાધુ માથે ખીજાણા, બોલો, પોતાની ભૂલ સમજવાને બદલે ગરમ થયા, અને ત્યાં સુધી બોલી ગયા, મહારાજને મળેલો છો, તમે તો આજકાલને આવેલા, ભાર્યા જ તમે મહારાજ, મહારાજને મળેલા એ વાતને તો આપણે હો વાર માથું નમાવીને સ્વીકારીએ, એની કોઈ ના નહીં, બધા ગ્રંથમાં એનું નામ લખાણું એ સ્વીકારીએ, પણ રોજ આવીને છોકરા હારું લાડુડી માગવીને છોકરું ને આ બધું હેઠું કરીને વયું જાય ને એનું પોતું સાધુને મારવું પડે, બ્રહ્મચારીને મારવું પડે, એ પાછા સોળે હોય દેવની સેવામાં, ને એનું લાડોટેલું આને સાફ કરવું પડે, આ વાત કેટલી હારી મને કહો છે, તમને મને સમજાય. પણ આવા મોટા હરિભગત એની પોતાની આટલી ભૂલ આટલી ખોટ સમજી ન શક્યા, કારણ કે હું મહારાજને મળેલો છું એનું એને માન આવ્યું, એ માને એને એ હુજાડ્યું કે આ કોઈ મહારાજને મળેલા ક્યાં છે, તુચ્છ દેખાડ્યા બીજાને, ઓલા ગુણે બીજાને તુચ્છ બતાવ્યા, અને એટલે એ ગરમ થઈ શક્યા. જો તુચ્છ ન માન્યા હોત સંતોને તો ગંગારામ મલની તાકાત નથી કે સંતો કાંઈક સજેશન કરે ને ગરમ થઈ જાય, પણ એ ગરમ થઈ ગયા. આ એક સમજવા માટેનું એક્ઝામ્પલ છે. આવા કોઈક પ્રકારના આપણામાં માન હોય છે, હું જૂનો છું, મેં બહુ વર્ષોથી સેવા કરી છે, મેં પક્ષ રાખ્યો તો, હું ખાસ ગુરુજીના નજીકનો, હું તો સીધી વાત ગુરુજીને કહી દઉં, વગેરે વગેરે, હું મહારાજને મળેલો, મેં આમ કરેલું, આ બિલ્ડિંગ ઊભું છે એનો પ્લાન મેં કરેલો, આ છાય છે, આ વગેરે વગેરે તમે બધું વિચારી લો. બાપા બધી વાત સાચી, તમે જેટલી કરો છો એ બધી વાત સાચી, પણ એનું જે તમને અભિમાન છે ને એ તમારા કલ્યાણના બારણા બંધ કરે છે, કેમ જે તમે એ ગુણને કારણે બીજાને તમે નાના માનો છો એટલે તમારા મોક્ષનો દરવાજો બંધ થઈ જાય છે, એવું અહીં આવ્યું. હરિભક્તો મોક્ષનું દ્વાર છે, તેથી જ્યારે હરિભક્ત તુચ્છ દેખાય, નિમ્ન દેખાય, ત્યારે તેનું મોક્ષનું દ્વાર બંધ થઈ જાય છે. આ વાત કાયમ યાદ રાખવા જેવી છે. હવે આ ચોપાઈઓ હું ગાઉં છું કે જેનું મેં અત્યારે ગુજરાતી વાંચ્યું, વિવરણ કર્યું અને દાખલા આપ્યા, એ ચોપાઈઓ ગાઉં છું. બાત કે તે હી, જે જે પોતામાં ગુણ હોય એ વાતનો, આવત માના, એ વાતનું માન આવે. માન તીતના સત્સંગ હાના, વાત કે તેહી આવત માના, માન તીતના સત્સંગ હાના, જો જો ગુણ કે માન હી આતે, સત્સંગ કે ગુણ અનંત રહાતે,
સત્સંગ કે ગુણ અનંત રહાતે.
આ બધા ગુણ સત્સંગના છે, આપણા નથી, એને આપણા માની લેવાની કોઈ જરૂર નથી. સત્સંગ કે ગુણ જે લખ્યો છે એનો મિનિંગ એ થાય છે કે ભાઈ તારામાં જે ગુણ છે એ તારા નથી, સત્સંગના છે. એનો ધણી થઈ જામાં માગ્યા કપડા સમજીને પહેર.
સત્સંગ કે ગુણ અનંત રહાતે, સત્સંગ કે ગુણ અનંત રહાતે,
જો જો ગુણ કે માન હી આતે,
જો જો ગુણ કે માન હી આતે.
માન હરિજન કો તુચ્છ દેખાતે,
માન હરિજન કો તુચ્છ દેખાતે,
માન હરિ ભક્તને તુચ્છ દેખાડે છે,
માન હરિ ભક્તને તુચ્છ દેખાડે છે.
હરિજન મોક્ષ કે દ્વાર રહાતે, અને એ હરિભક્ત તો મોક્ષનો દ્વાર છે.
દ્વાર રહાતે
હરિજન તુચ્છ દેખાય જબ હો,
હરિજન તુચ્છ દેખાય જબ હો,
મોક્ષ દ્વાર બંધ ભય તબ 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 હો.
આ પૂરું. વિષપુર સુધી મારાથી કથા થઈ હતી, 21 થી નહોતી થઈ. આ 22મા પૂરની કથા એટલે મારા માટે નવી કથા કહેવાય. પહેલી વહેલી મને અહીંયા બહુ મજા આવી, બહુ સુખ આવ્યું, આનંદ થયો. દિલમાં આપણે ગાંઠ વાળવી છે, ક્યારેય કોઈ આપણને હલકા ન લાગે, નિમ્ન ન લાગે, તુચ્છ ન લાગે, બસ આ ગાંઠ વાળવી. બધા એ મહાન દેખાય, બસ મહાન. કોઈ નબળા હલકા તુચ્છ લાગ્યા એટલે સમજી જ લેવાનું કે આપણામાં માન આવી ગયું છે, નહીતર આ ભાવ આવે જ નહીં આપણામાં. બીજા પ્રત્યે તુચ્છતાનો ભાવ આવે જ નહીં. આ 22મા પૂરનો અદભુત આ જે પોઈન્ટ છે તે આપણે કાળજે કોતરવો, એકબીજાને યાદ કરાવવું. પેલા સંત બતાવ્યા એમાં તમે બધા બહુ રાજી થઈ ગયા નહી? વાત તો આ મેં ઘણી વખત કરી છે, પણ કોઈ દી સાધુ બતાવ્યા નહોતા. પણ આજ મને થઈ ગયું કે લાવાને બતાવી દે. તમે ક્યાં પારક્યા છો? અમારા જ છો ને, પણ તમારી આવી કઈક વાત હોય તો તમને બતાવાય નહીં. કેમ છે? જો તમને બતાવ્યા હોય તો ફરીને બતાવો નહીં. પછી દેખાવ નહીં જો તમને દેખાડ્યા હોય કે આ તો સભામાં આબરું લે છે, આ બાપુ નથી હારા.
માન રહિત રહે વર્તન જીન કે, સત્સંગ યહ કરી કે તિન કે, મોક્ષ રહત હે તાકી પાસા, हरिजन को दुबवत पावत त्रासा।
अपना में जे कई सारा गुणों छे, सारू वर्तन छे, ते आवा दिव्य सत्संग ने कारणे छे। आवा सत्संगे करीने जे भक्तनु वर्तन मान रहित होय, अने भगवानना भक्तने दुभवता जेनो आत्मा त्रास पामतो होय, एनी पासे ज मोक्ष रहे छे। सांभळ्यो? परिवार बोलो। अपनामां जे काई गुणों छे ते बद्धा आ संतो भक्तोने कारणे छे, एने लईन छे आ सत्संग ने लईन। आ वात एक समझी लो। आवु समझीने जे भक्त पोतानुं वर्तन मान रहित बनावे छे, अर्थात भक्तनुं वर्तन मान रहित होय अने भगवानना भक्तने दुभावता એ ભક્તનું હૃદય ત્રાસ પામતું હોય, એવા ભક્તની પાસે જ મોક્ષ રહે છે। લ્યો, મોક્ષ એની પાસે રહે છે। એકવીસમા તરંગની આ વાત મેં તમને કરી, 22મું પૂર, 21મું તરંગ। વાલા ભક્તો, વળી ગ્રંથકાર કુસંપ નાશ કરવા અને સંતની કરુણા વિશે આમાં જોરદાર વાત કરે છે। આ વાત પણ બહુ સમજવા જેવી છે, થોડીક વિચારવા જેવી ખરી। કુસંપ, કંકાસ, કુસંપ એનો નાશ કરવો અને સંતની કરુણા કેવી હોય છે એ વાત કરે છે। જ્યારે હરિભક્તો સંતના વચનમાં વિશ્વાસ રાખીને પોતાના દોષને દોષ રૂપે દેખે છે, ત્યારે એકબીજામાં થયેલો જે કુસંપ હોય તેનો નાશ થઈ જાય છે। સાંભળ્યું કે ઉપરથી ગયું? ફરી વાર, જ્યારે હરિભક્તો સંતના વચનમાં વિશ્વાસ રાખીને પોતાનો વાંક સમજે, પોતાની ભૂલને ભૂલના રૂપમાં દેખે, દોષને દોષના રૂપમાં દેખે, ત્યારે એકબીજામાં થયેલો જે કુસંપ હોય એનો નાશ થઈ જાય ને પટ લઈને હંપ થઈ જાય કે હા, એ મારો વાંક કહેવાય, મારી ભૂલ કહેવાય, માફ કરજો। પણ સંતના વચનમાં વિશ્વાસ નહીં રાખીને સંત જે કાંઈ પોતાની ભૂલ બતાવે એનો સ્વીકાર જ ન કરે તો સંપ શક્ય જ નથી, સંપ થાય જ નહીં। સાંભળજો, પણ જેને સંતની વાત જ્યારે ગમતી મનાતી નથી ત્યારે તેનો દોષરૂપ રોગ અસાધ્ય થયો ગણાય। જો માને તો દોષ જતા રહે, સંપ થઈ જાય, પણ સંતની વાત જ્યારે ન મનાય, ન ગમે, ત્યારે તેનો એ દોષરૂપ રોગ છે ને, દોષરૂપ રોગો શરીરનો નહીં, દોષરૂપ રોગ અસાધ્ય થઈ ગયો ગણાય, અર્થાત એ દોષ એનો ક્યારેય નહીં ટળે। પતી ગયું, એ પોતે ટળી જાય પણ દોષ રહી જાય, અને પછી તેને કુસંગ રૂચે છે, પણ ધીમે ધીમે એને કુસંગ ગમશે, એ માણસની તકલીફ આ થાય। હાલો, એ માણસ સંતનું માનતો નથી, ધીમે ધીમે સત્સંગમાંથી પાછો પડતો જાય છે, માનને લઈને પોતામાં શ્રેષ્ઠતા મનાણી છે એને લઈને, તો પણ સંત એને આદર આપે છે, સંત એને છોડી નથી દેતા, આ ખુદ સંતને છોડી દે છે। જોયું? નથી માનતો, પોતાને શ્રેષ્ઠ માનીને બેઠો છે, સંતથી પણ પોતાને હારો માને છે, બીજાને પોતાથી ન્યૂન માને છે, સંતને પણ, છતાં સંતો તો તેના અગાઉના સદભાવને દેખીને, એનો પહેલાનો જે સેવા વગેરે સદભાવ હોય એને જોઈને તેને પ્રેમ આપે છે। એક વાર નહીં, બે વાર નહીં, અનેક વાર એને બોલાવે છે, એને પ્રેમ આપે છે, સંતો આપે છે પ્રેમ, અને સંતોએ આપવો જોઈએ। સંતો પ્રેમ આપે છે કારણ કે સંતો સરળ ચિત્તના હોય છે, અને સરળ ચિત્તના હોય એને સાધુ કહેવાય। સંતો સરળ ચિત્તના હોય છે અને માતા કરતાં પણ હરિભગતનું અધિક હિત કરે છે। સાધુ માતા પિતા કરતા પણ હરિભગતનું અધિક હિત કરે છે. આજે સવારે દયાળુ સ્વામી માતા પિતાના મહિમા વિશે, એના ઉપકાર વિશે, તમારી ગ્રહસ્થની જે ફરજ છે એના ઉપર પ્રકાશ પાડતું પ્રેઝન્ટેશન બતાવતા હતા. એ આજની પેઢીને બહુ ઉપયોગી છે, બહુ ઉપયોગી છે. આજ કેટલાક છોકરાઓ કાચી મતીમાં, યુવાનીના ફોર્મમાં પોતાના માતા પિતાનો એટલો બધો દ્રોહ કરે છે, એટલી હદે મા બાપને પીડે છે. મા બાપ બિચારા કાંઈ કહી શકતા નથી. પુત્ર મોહમાં એકનો એક સંતાન હોય એટલે બિચારા પછી રાત દિવસ રડે છે, કોકની પાસે રડે છે. એ છોકરાને એના મા બાપનો શાપ લાગવાનો. એ છોકરાઓ એવા હોય એ ક્યાંય સુખી નહીં થાય. તાંબાન પત્ર લખજો, હું લખી દઉં તમને. મારી વ્યાસપીઠ કહે છે કે મા બાપને પીડનારા છોકરાઓ ક્યાંય સુખી નહીં થાય, કોઈ વાતમાં સક્સેસ નહીં જાય. માટે હાથ જોડું છું અહીંથી, યુવાનીના ફોર્મમાં કે બીજા ત્રીજા કોઈ નશામાં કે મોહમાં, મહેરબાની કરીને તમારા મા બાપને તમે દુખવશો નહીં, પ્લીઝ દુખવશો નહીં. પગે લાગુ તમને, તમારા ભલા માટે મરી જાઓ, નહીતર તમને કોઈ છે ને કાગવાસ નાખનારો નહીં મળે. શું તમારા મનમાં તમે સમજો છો? મારા બેટા મન ફાવે એમ વર્તે, બોલો. એના બાપના માથે દેવાનો પાર ન હોય તોય મારા બેટા રૂપિયા વાપરે એટલે પાણીની જેમ. રૂપિયા વાળા ન વાપરે એટલા પૈસા દેવા વાળાના છોકરા વાપરે. રાતમાં કોકની છોકરીઓ આરે કારમાં રખડવાનું, ભારે મોબાઈલ રાખવાના, નોરતાના બાને બે બે ત્રણ ત્રણ વાગે ઘરે આવવાનું, તોફાન કરવાના, તોડફોડ કરવાની. હજ થઈ ગઈ ને, નાલાયકીનો તો કંઈક એન્ડ હોવો જોઈએ ને. આ તો હારા હાવ ગધેડા. ગધેડાનું નામ ન લેવાય, કારણ કે ગધેડો મને ફરિયાદ કરશે કે અમે કોઈ દી એક બે વાગ્યા સુધી રખડ્યા નથી કોકની છોકરી આવી. અચ્છા, ગધેડા આવીને ફરિયાદ કરશે તો પાછું મારે જવાબ દેવો ભારે પડશે. હજ થઈ ગઈ યુવાની આવો, એ હખણા મરો, નહીતર આગળ દાડા માઠા છે, સમજી રાખજો. પોપા ભાઈ નું રાજ નથી કે તમે ઈચ્છો એમ જ દુનિયામાં બધું થાય. વડીલોનો આદર કરતા શીખો, મા બાપને નમતા શીખો, એને આનંદ આપતા શીખો, એને ગમે એવું જીવતા શીખો. એમાં જ સુખ છે, એમાં જ તમારી પ્રગતિ છે, એમાં જ તમારી ઉન્નતિ છે. મા બાપનો આશીર્વાદ લ્યો, આશીર્વાદ લ્યો, આશીર્વાદ લ્યો, શાપ લેશો નહીં. આ મારા તરફથી આટલી ભલામણી મેં કરી દીધી. સવારે દયાળુ સ્વામીએ તમને વિશેષ સમજાવ્યું છે, પણ મને એમ થઈ ગયું કે એક બે ઝાપટ હું મારી દઉં. તાર ઘા આવ્યો છે, સંતો સરળ ચિત્તના હોય છે, તેથી પોતાની સાથે વિમુખપણે વર્તનારાની ઉપર પણ અતિશય સદભાવ રાખે. જોયું, સરળ ચિત્ત રહે સંત જન વિમુખ વર્ત, તોવું ભાવ અતિ યહ રખંત, જૈસે ભાવ ફલત તેહી. સંતો સરળ ચિત્તના છે તેથી પોતાની સાથે વિમુખપણે વર્તનારા, અભાવ ગુણ લેનારા, પોતાને તુચ્છ માનનારા હોય, પોતા કરતા એની જાતને વધારે શ્રેષ્ઠ માનનારા હોય, તો પણ સંતો એના ઉપર સદભાવ રાખે છે. કેમ જે સંત એવું સમજે છે કે છેવટે જે ભાવ હોય તે ફળીભૂત થાય છે. આપણે સારો ભાવ રાખશું તો એનું સારું થાય. કાલ હમજ છે, પમદી હમજ છે. ભલે અત્યારે એને આપણા કરતા પણ પોતામાં શ્રેષ્ઠતા વધારે વર્તી રહી છે, કાંઈ વાંધો નહીં. અત્યારે આપણા કરતા એ વધારે ભગવાનની નજીક વયા ગયા છે,
આપણામાં કાંઈક એને બહુ મોટા અવગુણ દેખાણા છે, માન્યા છે, પરંતુ એક દિવસ એવો આવશે અને ખ્યાલ આવી જાય કે હું જેને બહુ મોટું માનતો હતો એને કાંઈ કોઈ ગણતું નથી, ભગવાન નહીં. આ એકલી મારી જ ગોખણપટ્ટી હતી, મારે સુધરવું જોઈએ, મારે અભિમાન પડ્યું મૂકી નિર્માની થવું પડે, એમાં મારું કલ્યાણ છે. ધીમે ધીમે સમજાય, સંત એવી ધીરજ રાખીને એને પ્રેમ આપ્યા કરે. વળી ગ્રંથકાર હરિપ્રસન્નતા અર્થે થતું બધું જ અક્ષરરૂપ છે એને વિશે એક સરસ પ્રકાશ પાડે છે કે ભગવાનનું ધામ અક્ષર છે, ભગવાન પોતે પણ અક્ષર છે, નિર્વિકારી છે, તેમનું સુખ પણ અક્ષર છે, યાને કે અવિનાશી છે, અને ભગવાનની કૃપાથી ભક્ત જન પણ અક્ષરરૂપ થાય છે. અદ્ભુત વાત છે. અક્ષરધામમાં નામધારી જે કાંઈ પણ છે તે બધું અક્ષરરૂપ જ છે. આ લોકમાં પણ હરિભક્તો જે બાબત શ્રીહરિને માટે જ કરતા હોય, ઓનલી હરિ માટે જ કરતા હોય, તો આ લોકમાં પણ તે બધું જ અક્ષરરૂપ છે, અક્ષરરૂપ છે, અક્ષરરૂપ નિર્ગુણ છે. માટે ક્યારેય અવગુણ લેવો નહીં, કોઈ નહીં. અર્થાત પ્રભુ પ્રસન્નતા માટે યત્કિંચિત જે કાંઈ કરવામાં આવે છે તે બધું જ અક્ષરરૂપ છે, દિવ્ય છે. આવી તો શ્રીહરિની અપાર વાતો છે, તે બધી બાબતોનો નિર્ધાર કોણ કરી શકે? કોઈ નહીં. વાલા ભક્તો, આ બધું ગઢડામાં જન્માષ્ટમી નિમિત્તે લખાયું છે. ગઢપુરમાં જન્માષ્ટમીના ઉત્સવ ઉપર હરિભક્તોએ શ્રીહરિની અને સંતોની પૂજા કરી. પછી શ્રીહરિ સવારી સાથે નારાયણ ધરે સ્નાનાર્થે પધાર્યા ત્યારે શ્રીહરિની શોભા વર્ણવતા ગ્રંથકાર એમ કહે છે કે તે વખતે શ્રીહરિએ નારાયણ ધરે આવીને સર્વ ઘરેણા ઉતાર્યા, પહેલા ધ્યાન ધરજો, પછી વસ્ત્ર ઉતાર્યા અને એક શ્વેત ખેસ પહેરી રાખ્યો, એક ખેસ પહેરી લીધો. એકલો ખેસ પહેરેલી માધુરી મૂર્તિ ઘેલાને કાંઠે ઊભી છે, મનન કરો. હાથમાં સોનાના કડા રાખ્યા હતા, કડા ન કાઢ્યા, બીજા ઘરાણા કાઢ નાખ્યા, અને
કેસર ચંદન સબ અંગતા મે હરિજન ચરચે જે તે યામે. કેસર ચંદન સબ
શરીરમાં હરિભક્તોએ કેસર ચંદન ચર્ચે ધોતી પહેરેલી એ મૂર્તિ જલ પ્રવાહના તટ ઉપર ઊભી છે. સોનાના કડા પહેર્યા,
કેસર ચંદનમય મૂર્તિ રહાવા, કેસર ચંદનમય મૂર્તિ રહાવા, નટવર વેશ લગત સોહાવા.
કેસર ચંદન મય બની ગઈ છે, તેથી મારો વાલો નટવર લાગતો તો, અરે નટવર વેશ એવો સુહાવણો લાગતો તો કે જાણે આત્મામાં ઉતરી ગયો.
એક એક સે અંગ હી જે હા, એક એક સે અંગ હી જે હા, બહુત સુહાવ લગત હી તે હા, બહુત સુહાવ લગત હી તે હા. ચરણ કી શોભા જોવત જો, જોવત જોવત તૃપ્તિ ન હો, જો જો અંગ જોવત હરિ કેરા, જો જો અંગ જોવત હરિ કેરા, તૃપ્તિ ન હોત જન બોવેરા.
માણસો જોતા ધરાતા નથી,
એ અંગમાં ભક્ત લીન થઈ જતા.
એક અંગ જોવત જ્યોતિ નામે,
એક અંગ જોવત જ્યોતિ નામે,
તૃપ્તિ જબ હે પાવે જનૈન મે,
તૃપ્તિ જબ હે પાવે જનૈન મે,
તપ તુજે અંગ જોવે
અંગને નિરખતા નિરખતા હરિભક્તો તૃપ્ત જ નહોતા થતા. જ્યારે કોઈ સંત ભક્ત તૃપ્તિ પામતા જ નહીં ત્યારે ભલા બીજા અંગને જોવા કેવી રીતે જાય? કોઈ તૃપ્ત થઈ જાય તો બીજા અંગને જોવા જાતા. આવી શ્રીહરિની મહાઅલૌકિક અદભુત મૂર્તિ હતી. શ્રીહરિની મૂર્તિ બહુ ઊંચી નહોતી, બહુ નીચી નહોતી. મૂર્તિનો મધ્ય ભાગ બહુ જ શોભાયમાન હતો, કેડ મહારાજની બહુ રમણીય હતી. તે મૂર્તિ બહુ જાડી નહોતી, બહુ પાતળી નહોતી, આવા એક સમાન સર્વે અંગો સુશોભિત લાગતા હતા, શોભતા હતા.
બહુ લંબી બહુ છોટી ન રહી તા,
બહુ લંબી બહુ છોટી ન રહી,
મધ્યમ ભાગ રહે શોભિતા,
મધ્યમ ભાગ રહે શોભિતા,
બહુત સ્થૂલ બહુ કૃશન રહાતે,
બહુત સ્થૂલ બહુ કૃશન રહાતે,
સમ અંગ સબ હિ રહે સુહાતે,
સમ અંગ સબ હિ રહે સુહાતે,
રામાણિક હસ્તિ કે બચ્ચે જીમી,
રામાણિક હસ્તિ કે બચ્ચે જીમી,
મૂર્તિ રહે સુહાવુતિમી,
મૂર્તિ રહે સુહાવુતિમી,
શોભિત તરુણ મલ જિસરીતા,
શોભિત તરુણ મલ જિસરીતા,
મૂર્તિ દેહ આવત તિસરીતા,
મૂર્તિ દેહ આવત તિસરીતા,
મૂર્તિ દેહ આવત તિસરીતા,
મૂર્તિ દેહ આવત તિસરીતા.
ઘેલાને કાંઠે એક ધોત્યું પહેરીને મારો પ્રાણ આધાર ઉભા છે. હાથીના રમણીય બચ્ચાના જેવી મૂર્તિ સોહામણી હતી, મદનીય હોય એવી, એક સુશોભિત યુવાન મલ્લ જેવો હોય એવી શ્રીની મૂર્તિ દેખાતી હતી. એક એક ઘાટીલા અંગો, અદભુત અંગો, ધોળીને ભેટી પડીએ ચૂમી પડીએ એવી બાલાજીની મૂર્તિ અતિ સોહામણી છે. મહાસુખનો સાગર છે એ મૂર્તિ. પછી શ્રીહરિએ સ્નાન કર્યું. શ્રીહરિ સદા દાદા ખાચરના દરબારમાં રહેતા હતા. સ્નાન કરીને દરબારગઢ પધાર્યા. ત્યાં લીંબતોરીની નીચે ઓટા ઉપર બિછાવેલા પલંગ ઉપર મહારાજ બેઠા છે. અને પછી સંધ્યા આરતી થઈ અને મહારાજની આગળ ધૂન કીર્તન થયા. સભામાં અદ્ભુત ધૂન કીર્તન થયું. થોડી વાર આપણે પણ એ ધૂનમાં ભળવું છે. મહારાજ ઊભા થઈને ધૂન બોલાવતા ને બધા ઊભા થતા ને ધૂન બોલતા, થોડી વાર આ હમ સબ ખડે હો જાય,
जय घन श्याम वाला, जय घन श्याम, जय घन श्याम वाला, जय घन श्याम, जय घन श्याम वाला, जय घन श्याम,
जय घनश्याम वाला।
મહારાજ બહુ સુખ આપે છે, પ્રભુ એની મૂર્તિનો રસ આપણા ઉપર ઉછાળી રહ્યા છે, એના કીર્તનનો રસ, એની કથાનો રસ, એના ભજનનો રસ, એના મહામંત્રની ધૂનનો રસ આપણને ઘોળીને પાઈ રહ્યા છે. એકવાર મહારાજને તાલીથી વધાવી. ધન્ય મહારાજ, ધન્ય મહારાજ, ધન્ય મહારાજ, ધન્ય મહારાજ,
ધન્ય મહારાજ, ધન્ય મહારાજ,
ધન્ય મહારાજ, ધન્ય મહારાજ,
ધન્ય મહારાજ,
વાહ,
ધન્ય મહારાજ.
આવા ઘોર કળી કાળમાં આવી શાંતિ, આવું સુખ, આવું ભજન, આવું વાતાવરણ મારા વાલાઓ ક્યાં મળે? લોકો લાખ લાખ રૂપિયા દઈને ક્યાંક હોટલમાં, ક્યાંક પ્રોગ્રામમાં જાય છે, પણ આ સુખનો ત્યાં છાંટોય નથી હોતો. દેશ વિદેશમાં ફરવા જાય છે, પણ આ આનંદ, આ શાંતિ, આ પ્રેમ, આ આત્મીયતા, આ જ્ઞાન, આ દિવ્ય જ્ઞાનની મણીઓ ત્યાં ક્યાંથી હોય? ત્યાં તો જીવ સ્વભાવ વધારે, દેહાભિમાન વધારે, વિષય વાસના વધારે, અને પછી ઘરે પધારે રૂપિયાનું આંતણ કરી અને કે અમે ફર્યા ફર્યા કે સાલાવ મર્યા. આ તો શ્રીજી મહારાજે આપણને ભેગા કરી દીધા હે. આહા, આ દિવાળીના રજાના દિવસો કેવા મજાના બની ગયા. મહારાજ વિના, વાલાજી વિના આ માયલું કાંઈ ન મળે. આ તમને કહ્યું, અમે ને તમે બધાએ ખાટી ગયા. જન્મ તો બહુ લીધા, પણ આ જન્મમાં આપણે ખાટ્યા. એ વાલા ભક્તો, અનેક બાજી ભલે હાર્યા, પણ આ બાજી આપણે જીત્યા. આ બાજી જીત્યા. આ વખતે પ્રભુએ આપણી જીત કરાવી. કેમ છે? આપણને બધાને અરસ પરસ પ્રીત કરાવી. બાલાજીએ જીત કરાવી. આપણે માનને ઘૂંસવા ન દો. મારું બેટું બીજાને હલકા બતાવે,
આજની કથાનો એ પોઈન્ટ.
મસ્ત
મજા બહુ આવે છે. બાપા બેઠા છે ને ઢોલીએ, ઢીંગો ધણી બિરાજ્યા છે, એટલે મને હું ફરે બેઠા છે. બેઠા બેઠા અહીં બેઠા. મોજીલો મહારાજ બેઠા છે એટલે આપણે મજામાં છીએ. હોલકર ઘોડીએ હિંચકે છે માતાજી પાસે. આપણા હારું આવ્યા હો, આપણા હારું.
હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ.
ક્યા બાત, ક્યા બાત હૈ, ક્યા કહા તમારે માટે. શું વાત, શું ઈ બોલ્યા.
મારી મરજી વિના રે કોઈ થી તરણ.
ક્યા બાત, ક્યા બાત કહી, શું એને વાતું કરી, સાંભળો ખરા.
પ્રીતિ તોડજો રે, એક એક કડી તો જુઓ તમે ભગવાન આર્ય જડી દેવી. આ કડી કહેવાય ભાઈ,
આ કઈ નાની એવી વાત. મને આજ મોજ આવી ગઈ છે. એનું કારણ હું, બપોરે શેરો જમાડ્યો મેં, ખરેખર અમદાવાદ થી વૈદ તેડાવ્યા. હા, અને સાધુએ કીધું ગુરુજી ને ગેસ થયો છે કે. વૈદે કીધું શીરો ખવારો, શીરો શીરો ખવાતો છે કે શીરો ખવારો, ગેસ મટાડવો હોય તો. હવે આવડા તો દૂધી બાફી બાફી ને દેતા, વધારી દીધો ગેસ મારો. વૈદ આવ્યા ને શેરો ઝીમ્યો અને આમ જો આજ મારું, તમે તમને ખબર પડતી કઈક છે તો પછી પાછા મને કહેતા હતા હાંજે શેરો દેશ્યો એટલે હું બળમાં છું. હાંજે શેરો મળવાનો અને ખોટું હું ભાઈ, આપણને શેરો ભાવે. તમને કદાચ હવે ન ફાવતો હોય, કડવો લાગતો હોય, ભગવાન જાણે. આપણે શેરો ખાઈ લીધો, દવા તરીકે ખાધો છો. તમે પાછા એવું કહેતા નહીં અમને મૂકીને તમે ખાધો કેમ. આમ જુઓ, છ દિવસ થોડુંક તમે એમ તેમ જાળવી લો, એમાં બે દિવસ તો બધું છે. અને એટલે ખાલી ચાર દિનની ચાંદની બીતે આગળ ચકાચક છે. પછી પાંચ દિવસ પડકારા કરો, શિબિર ઉત્સવમાં પરિણામ છે. અને પછી તમારે કોઈ આડી નહીં. પણ એટલી વાત કહી દઉં કે અત્યારે જે આ માહોલ છે, આ શાંતિના પ્રેમ છે, એ વાતાવરણને પેલું નવું પાણી આવશે ને ડોળી નાખશે. ખ્યાલ આવ્યો, નદીમાં આશરું પાણી હોય, પછી વરસાદ વરસે એટલે ડોળું આવે, એટલે નદી ડોળાય જાય, પછી પાછું આશરું થાય. આ તો તમે બધા વર્ષોથી આમનામ સંતો સાથે ઘડાયેલા છો, ખૂબ શિબિરો કરી છે, ટીપાણા છો, ગોષ્ઠી કરી છે, આત્મીય સભા કરી છે, ખૂબ ખૂબ અંતર્દૃષ્ટિ કરી, સ્વસંશોધન કરી, સ્વ હિસાબની ડાયરીઓ લખીને કેળવાણા છો, એટલે ખૂબ ઘાટીલાને એ ખરખા લાગો છો. પછી ઘડ્યા વગરનો વર્ગ આવશે. સાગર મહોત્સવમાં ઘડ્યા વગરના માણા આવશે, એ આ આશરી વહેતી નદીમાં ભળશે. અલ ગંગામ ગાગડીઓ ભળશે કહું છું, એમાં થોડાક ડાખડા ઝાળા એવું બધું આવે ને. હા, નવું પાણી એવું, એમાં પડકાય આવે, ક્યાંક ફૂફાડો થાય, સમજી લેવાનું. આ પડકું ગુરુજી કહેતા ઈ, એ ભાઈ આણી કર હાલો, તમે કોણ કહેનારા અમને, એટલે ભાઈ હજી આ પડકું આવ્યું એટલે કહેતા તી. એ બધું હાલે. પણ અત્યારે તો આપણે છે ને છ દિવસમાં આમ જો કમાઈ લેવું, બરાબર કમાઈ લેવું પાકા પાયે. તો હવે હું આગળ હાલું. વાલા ભક્તો, સંધ્યા આરતીના ધૂન કીર્તન થયા ને આપણે કરી લીધા, પછી સભામાં શ્રી હરિએ કરુણા કરીને મોક્ષની સિદ્ધિ અર્થે સંતો હરિભક્તોની અગત્યતા કહી. વેરી વેરી ફાઇન પોઈન્ટ. મોક્ષની સિદ્ધિ કરવી છે તો એમાં સંતો અને હરિભક્તની જરૂર છે. સંતો અને હરિભગતની જરૂર છે, માટે પ્લીઝ સંતો હરિભક્તોને છોડીને કોઈ પણ બાને કોઈ આઘાત થશો નહીં. આમ તો મૂળ હું માન ગાણું હોય એટલે આઘો જ રહે જીવ. બીજું હું ન્યા હતું, હવે જેને માન નથી જોતું, મનનું ધાર્યું કરવું નથી, એને ક્યાં કોઈ દુઃખ જ છે? બોલો, બધા દુઃખ એમાં જ છે? એક મસ્ત ચોપાઈ છે અહીંયા, અન્ન જલ બિન ચલે જો જબ હી, સંત હરી જન બિન હી સો તબ હી. અન્ન જલ વિના જો હાલે તો સંતો હરિભક્તો વિના હાલે. અન્ન જલ વિના હાલે એમ છે તો સંતો હરિભક્તો વિના ના ચાલે. ભાઈ, જીવવા માટે અન્ન જલ જરૂરી છે, એમ મોક્ષને માટે સંતો અને હરિભક્તો જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. ગમે એટલું અપમાન કરે, આપણી નિંદા કરે, ટીકા કરે, સભામાં પટકી પાડે, તો પણ એ સંત અને હરિભક્તની જરૂર છે, એનો ત્યાગ કરાય નહીં, આગા પાછા થવાય નહીં. કેમ જે એની જરૂર છે. બોલો, કોકદી ઊની ઊની ડાળ પીધી ને ગરમ લાગ્યું, જિંદગી આખી ડાળ ન પીવાનું પાણી લીધું, હે? કેમ જે બાપા એની જરૂર છે. તો વાત આમ છે, આપણી જીભ ક્યારેક દાંતમાં આવી ગઈ, આપણા દાંતે આપણી જીભ કરડી નાખી તો પાણો લઈને દાંત ભાંગી નાખ્યા કોઈએ? બોલો તો, નહીં ને. હવે ક્યારેક જીભ આવી જાય, થાય ભાઈ ભેગા રહી તો હવે બે વાસણ હોય તો ખખડે, આ તો વાસણ નો પાર જ નથી, અખંડ ખડખડ થવું જોઈએ પણ નથી થતું, ભગવાનની કૃપા. અન્ન જલ બિન ચલે જો જબ હી, સંત હરિ જન બિન હી સો તબ હી. જન કે મોક્ષ હોય જરૂરા, યામે નહી તલ ભર કૂરા. સંતો હરિભક્તો વિના કલ્યાણ શક્ય જ નથી, એમાં તલભાર પણ ખોટું નથી. યામે નાહી તલભર કૂરા કે છે. લ્યો, વાત આમ છે. હું તમને પૂછું, ખાંડ વિના મિષ્ટાન બને? ખાંડ વિના મિષ્ટાન ન બને. સંત હરિભક્ત વિના કલ્યાણ થાય જ નહીં. સંતોને પરસ્પર સંતોમાં અને હરિભક્તોને પરસ્પર હરિભક્તોમાં જેટલું મન મળતું રહે છે તેટલું તેમને સુખ રહે છે. બસ બોલો, હું કરશું. સંતોને સંતોમાં અને હરિભક્તોને હરિભક્તોમાં મન મળતું રહેવું જોઈએ તો જ એને એટલું સુખ રહે, નહીતર આઘા રહેવાનું મન થાય. અસુખ થતું હોય તો જ છેટે રહેવાનું મન થાય ને બાપા. સુખ રહેતું હોય તો હળી કાઢીને ભેળા ભળી જવાની જ ઈચ્છા થાય ને દોડીને ભળી જ જવાય. એ જી સંત સંત કે માહી જો હરિજન હરિજન માહી, મન મિલત રહે જીતના, તીતના સુખ રહે તાહી, એટલું સુખ રહે એને. આવું એ પાછું આપણું ગુજરાતી. વાલા ભક્તો, સંવત 1876 માં શ્રી હરિએ ગઢપુરમાં જન્માષ્ટમી ઉત્સવ પૂરો કર્યો. પછી શ્રીહરિએ નરનારાયણની મૂર્તિ માટે નિષ્કામાનંદ સ્વામી, જુક્તાનંદ સ્વામી, મુકુંદાનંદ સ્વામી અને પ્રભાનંદ સ્વામી આ ચાર સંતો તથા કમાભાઈ પાર્ષદ અને હીરાભાઈ સલાટને ડુંગરપુર મોકલ્યા મૂર્તિઓ લેવા. તેઓએ ડુંગરપુર જઈ ચાર મૂર્તિ કરાવી, તેમાં બે મૂર્તિ બે બે ગજની અને બે મૂર્તિ સવા સવા ગજની કરાવી હતી. ચાર માસે આ મૂર્તિઓ તૈયાર થઈ પછી તેઓ તે મૂર્તિઓને લઈને અમદાવાદ આવ્યા. શ્રીહરિએ ગઢપુરમાં જલજીરણી એકાદશીનો ઉત્સવ કર્યો. જલજીરણી એકાદશીના બપોરે શ્રીહરિ સંતો હરિભક્તો સાથે ઉન્મત ગંગાએ પધાર્યા. ત્યાં આવીને કિનારે બેઠા ત્યારે શ્રીહરિએ સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તે સમયમાં કોઈ એક સંત ફૂલના 10-12 જેટલા હાર લઈને આવ્યા, ભલા ભોલા સંત ભાવનાથી, અને શ્રીહરિને ઘણા પ્યારથી પહેરાવ્યા, તોરા તથા બાજુબંધ ધરાવ્યા, કાન ઉપર ગુચ્છ ધર્યા અને એક ગુચ્છ હાથમાં દીધો. રંગભીના શ્રીહરિ ઘેલાને કાંઠે શ્વેત વસ્ત્રમાં બેઠા બેઠા ગુચ્છ સૂંઘવા લાગ્યા. બધા દર્શન કરી રહ્યા છે. પછી શ્રીહરિએ પેલા સંતને પૂછ્યું કે તમે અમને જે હાર તોરા પહેરાવ્યા તે લાલજીને ધરાવીને પહેર્યા? મહારાજ, મેં એવું નહીં કર્યું. સંતને બિચારાને ખબર નહીં. સંત પ્રેમથી બોલ્યા, મહારાજ હાર તો લાલજીને ધરાવ્યા નથી. ત્યારે તરત જ શ્રીહરિએ તે બધા હાર તોડીને નીચે જમીન ઉપર ફેંકી દીધા અને કહ્યું, સાંભળો, જ્યારે પ્રથુ ભગવાનનો અવતાર થયો ત્યારે તેમણે ભગવાનની મૂર્તિની સેવા રાખી હતી અને તેઓ મૂર્તિનું સન્માન સૌથી અધિક રાખતા હતા. માટે ભગવાનનું સન્માન સૌથી અધિક રાખો, મૂર્તિ રૂપનું. આવું મહારાજે શીખવાડ્યું. પછી શ્રીહરિએ સભામાં ગુરુએ આપેલ મૂર્તિની પ્રગટ ભાવે સેવા કરવી તે મોક્ષ કરે છે તે વિશે સુંદર વાત કરી. ધ્યાનથી સાંભળો. ભગવાનની મૂર્તિ 8 પ્રકારની કહેવાય છે. મહારાજ બોલે છે, ઘેલાને કાંઠે બધાને કહે છે કે ભગવાનની મૂર્તિ 8 પ્રકારની કહેવાય છે. તેમાં પોતાને મોક્ષના માર્ગ ઉપર ચલાવનારા જે ગુરુ હોય તે જેવી મૂર્તિ પૂજવા આપે તેમાં પ્રગટ ભગવાનની બુદ્ધિ લાવીને જે મનુષ્ય નિરંતર સેવા કરતો રહે તો તેનો નિશ્ચિત મોક્ષ થાય છે, થાય છે, થાય છે. આ બાલુડા ઘનશ્યામ લાખો ના મોક્ષ કરી નાખવાના છે, ન ફેર પડે, એમાં ફેર ન પડે. આજ દિન સુધી તો બધા લોકોએ ઘણો વિરોધ કર્યો અમુક અમુકે, પણ હવે એમને એમ થયું કે આમાં વિરોધ હાલે એવું નથી, બંધ કર્યું. પછી આમાં કોઈ પણ સારી વાત હોય ને એનો પ્રથમ વિરોધ થાય, બરાબર, અને પછી થોડું હુલ્લર થાય અને પછી સ્વીકાર થાય. હવે રાજા ધીરાજ, બાલુડા, ઘનશ્યામ બધું સ્વીકાર આવવા માંડ્યું. હારા હારાનો જે બહુ કહેતા હતા પ્રવચનોમાં કે એ બધા ટેચ્યાઓ કહેવાય, એમને આપણે ના રખાય ના પૂજાય, પણ એને ખબર પડી ગઈ કે આમાં આપણું ડાપણ હાલ એવું જ નથી, કેમ જે આ આપણા બાપની મૂર્તિઓ છે એને આપણે ટેચ્યા કહીને આપણા બાપનું જ અપમાન કરીએ છીએ. એટલે સમજી ગયા, ડાયા થઈ ગયા. હવે એ પગે લાગે છે, શું કરે, પણ જ્યાં હોય ત્યાં ભળાય. હવે કરે ક્યાં, જાય ક્યાં? ઘેરી વળ્યા ઘનશ્યામ ચારેક. પેલા તો એક જણો મોર દોડતો, એ અંદર મૂકી દે ટેચ્યું, પધારો પધારો પધારો. હવે એ બધું બંધ થઈ ગયું. કેટલાક ટેચે અંદર મૂકવા, ચારે કોઈ ફરી વળ્યા ટેચે. તો વાલા ભક્તો, ભગવાનનું સ્વરૂપ, ભગવાનની મૂર્તિ જેમાં લાખો જીવોને ભગવાન દેખાય એને ટેચ્યા કહીને આપણા ઈષ્ટ દેવનું અપમાન ના કરાય. આ રાગ દ્વેષ સિવાય બીજું કાંઈ નથી. ગમે તે રીતના અજ્ઞાનમાં આપણે ફસાઈ ગયેલા છીએ એટલે આપણને એ બી નથી ખબર રહેતી કે આપણે આપણા ઈષ્ટદેવનું કાંઈક અપમાન કરી રહ્યા છીએ. ગૂંચવણ થઈ ગઈ, ગૂંચવણ. ઘનશ્યામ મહારાજે બહુ દુઃખ વેઠ્યા છો, ત્યારે એમનો આટલો વિસ્તાર થયો ને ઘરો ઘર હવે ભગવાન છે ને માન્ય થયા, એમના નહીં થયા. અહીંથી અમે એકવાર વિદેશ ઘનશ્યામ મહારાજ મોકલ્યા હતા તે ટલ્લે ચડ્યા હતા પાછા આવ્યા ને જ્ઞાન હું ભગવાનની કહાણી થઈ, ખબર છે ને બિપિનભાઈ જાણે,
બહુ ભગવાને દુઃખ વેઠ્યા છે ત્યારે ભગવાનને હવે હવ સમજતા થયા. હવે બહુ વાંધો નથી, મને બધા કહેતા હતા, અમારા જે સ્ટોલ વાળા જે બધા જાય છે ને સાહિત્ય લઈને ગામડે ગામડે, એણે મને સમાચાર આપ્યા. મને કે ગુરુજી હવે ભલભલાના પેટમાં દુખતું બંધ થઈ ગયું, મને કે ફાવી ગયું છે મને કે. અને એમાંય જે ઘનશ્યામ મહારાજને હાવ મંદિર તરફથી ઝાઝા કન્સેશનમાં જ્યારે આપવા માંડ્યા ત્યારે તો ઘનશ્યામ મહારાજ હવે અમારા થાનવાળા નરેન્દ્રભાઈને એમના કારીગરો બનાવે પૂગતા નથી. બાપા કેટલાય માણસો કામ કરે છે પણ પૂગતા જ નથી, કારણ કે એક એક મૂર્તિએ હાડી હાડી 500 રૂપિયા કન્સેશન મંદિર ભોગવે. ઘણા માણસોએ કીધું કે અમે મૂર્તિ લઈ ન શકીએ પણ આ મંદિરવાળાએ આટલો બધો અડધો ભાવ કરી નાખ્યો એટલે અમે લઈ શકશું. અમારા સ્ટોલવાળાએ મને એમ કીધું કે મેં એક જગ્યાએ કીધું કે આ છે ને 1100માં વેચાતી ને મૂર્તિ, એ હવે 550માં બોક્સ જોતું હોય 25 રૂપિયા વધારે, બાકી 550 મળશે. તક અડધા ભાવમાં તક હા તકે પી નથી ગયા ને. પેલા બેને એવું કીધું કે તમે પીધો નથી ને, તો કે પીધો નથી તો કે આટલો ભાવ કોઈ દી ઘટાડે નહીં, તો કે હા અમારા સંતોએ ઘટાડ્યો, તો કે મને મનાતું નથી. પછી મૂર્તિ લીધી એણે. અને તમે એમ ન માનતા, સ્વામિનારાયણ સંપ્રદાયવાળા જ બાલુડા ખરીદે છે, વૈષ્ણવ સંપ્રદાયવાળા પણ ઘનાને ખરીદે છે. એ એને ભગવાન ઘનશ્યામ માનીને પ્રેમ કરે છે. એટલે કહે છે કે ભગવાનની મૂર્તિ 8 પ્રકારની હોય છે, તેમાં પોતાને મોક્ષના માર્ગ ઉપર ચલાવનારા જે ગુરુ હોય તે જેવી મૂર્તિ પૂજવા આપે તેમાં પ્રગટ ભગવાનની બુદ્ધિ લાવીને જે મનુષ્ય નિરંતર સેવા કરતો રહે તો તેનો નિશ્ચિત મોક્ષ થાય છે. ભગવાન તાકી મૂર્તિ જેહા, 8 પ્રકાર કી કહેવું તેહા, તામે પોતા કે ગુરુ જેહુ, મોક્ષ મગ પર ચલવત હિ તેહુ, મૂર્તિ જૈસી દેવત રહે તાઈ, પ્રગટ હરિ કી બુદ્ધિ લાઈ, સેવા કરત રહે જન તાકે, મોક્ષ હોવત હિ નિશ્ચય વાકે. ગુરુ કહે નિયમ હિ જેતા, તત્પર હોય પાલત રહે તેતા, ગુરુ તાકી કૃપા યહ જાની, પરમ પ્રસાદ યાકુ માની, નયે નયે નિત્ય રખે ભાવા, ભાવ બિન યહ લુખે કહાવા, લુખા ભાવ રહત રહે જીતના, ભાવ તામે કસર રહે તીતના. વળી પોતાના ગુરુએ પાળવા માટે જે નિયમ કહ્યા હોય તેને ગુરુની ઘણી કૃપા માનીને, ગુરુનો પરમ પ્રસાદ છે એમ માનીને, તત્પર થઈને એ નિયમોને પાળતા રહેવું, તેમાં નિત્ય નવો નવો ભાવ રાખવો. કેમ જે ભાવ વિના કરેલી ક્રિયા લુખી કહેવાય છે, અને જેટલી ભાવનામાં કસર રહે છે તેટલો લુખો ભાવ અંદરથી આનંદ આપતો નથી. ભાવનામાં કસર એટલી સુખ આવવામાં કસર રહે. જે જેટલો ભાવ રાખે છે તે તેટલું ભગવાન સંબંધી અપાર સુખ પામે છે, અને તેને ક્યારેય લગાર પણ દુઃખ દેખાતું નથી. જોઈ લો, સાંભળો, આવી બધી વાતો ભગવાને ઘેલાને કાંઠે બેઠા બેઠા કરી. જલજેણી ઉત્સવ કર્યા બાદ શ્રીહરિએ ગઢપુર ગામના દરેક હરિભક્તોને ઘેર ઘેર પધરામણી કરી. પછી દાદા ખાતાના દરબારમાં પધાર્યા. અન્નકૂટ ઉત્સવ ઉપર અનેક ગામના હરિભક્તો આવ્યા હતા, તેમાં ભાવનગરના 2 નાગર દીવાન પણ હતા, એકનું નામ જીભાઈ અને બીજાનું નામ પરમાનંદજી. આ બંનેને સત્સંગમાં ઘણો ભાવ હતો. તેઓએ અન્નકૂટના દર્શન કરી મહારાજને એમ કહ્યું, મહારાજ આ દાદા ખાચર જન્મથી સાધુ સ્વભાવના છો, તેઓ જ્યારે લશ્કરની છાવણીમાં રહ્યા હતા ત્યારે અમે એમનું જીવન જોયું છે, તે દરમિયાન આપે કૃપા કરીને ભાવનગરની લશ્કરની છાવણી તંબુમાં 1 વાર મુક્તાનંદ સ્વામી તેમજ પ્રેમાનંદ સ્વામીને મોકલ્યા હતા, તે સંતો ત્યાં ધૂન કીર્તન અદ્ભુત કરતા હતા, હો અમે એ બધો લાભ લીધેલો, એમ એ 2 લશ્કરના માણસો બોલ્યા. ગઢપુરમાં સંવત 1878ના દિવાળીના દિવસે આખી રાત સૌએ કીર્તન સાથે રાસ લીધો હતો, દિવાળીના દિવસે આખી રાત. તેથી શ્રીહરિ પ્રસન્ન થયા. તે પ્રસંગે ગ્રંથકારે એવું લખ્યું કે શ્રીહરિની મરજી પ્રમાણે જે સંતો વર્ણીને પાર્ષદો સત્સંગને માટે ભાવથી થોડોક પણ પરિશ્રમ કરતા તો તેમને શ્રીહરિ પ્રસન્ન થઈને બોલાવતા, વસ્ત્ર આપતા, પ્રસાદી આપતા, ફૂલના હાર પણ દેતા. રાજીપો આપ્યા સિવાય કોઈના કરેલા એક પણ પરિશ્રમને શ્રીહરી ક્યારેય ભૂલતા નહીં. જેની જેટલી સેવા હોય ભગવાન એને બિરદાવી જ દેતા, ભૂલતા જ નહીં. તેનાથી હરિભક્તોને શ્રદ્ધા અધિક 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 વધતી જ રહેતી. મહારાજ રાજીપો દય જ દેતા, એટલા બધા ઉદાર. ક્યારેય રાજીપો આપવામાં મહારાજે વાલ લગાડી નથી કે કંજુસાઈ કરી નથી. ભક્તજનની શ્રદ્ધા જે રીતે ટકે, જે રીતે વધે, એવી રીત શ્રીહરિ રાખતા. હરિભક્તોમાં જેમ જેમ અધિક અધિક શ્રદ્ધા રહે તેમ શ્રીહરિ પ્રસન્ન રહેતા, એમ જ કરતા. અને નારાયણજી ભાઈને ધર્મ ભક્તિ શ્રીહરિની છાપ બનાવવાની મહારાજે આજ્ઞા કરી. તે પછી કહ્યું, ગામે ગામ રહેતા હરિભક્તો તે મૂર્તિની શ્રદ્ધા ભાવથી પૂજા કરશે અને આનંદ પામશે. નારાયણજીભાઈ પાસે મૂર્તિની છાપો તૈયાર કરાવીને છપાવી આધારન સ્વામી પાસે અને બધાને મૂર્તિ પૂજવા આપી અહીંથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પર્સનલ પૂજા પદ્ધતિ પ્રવેશ પામી. ઘરો ઘર હવ પોતાની પ્રાઇવેટ પૂજા રાખીને પૂજા કરે. મહારાજે આ પ્રથા આ દુનિયામાં પ્રસ્થાપિત કરી જીવના કલ્યાણ માટે. નારાયણજીભાઈએ ઘણા હેતથી તે છાપ બનાવવાનું શરૂ કર્યું. ગઢપુરમાં વસંતોત્સવ બાદ હરિભક્તો શ્રીહરિ સંતો અર્થે રસોઈ કરાવતા હતા. તેમાં કેટલાક હરિભક્તો ભાવ પ્રમાણે વર્ષમાં એક બે વખત રસોઈ આપતા. સાંભળજો, થોડીક મજા આવે એવી વાત છે. કેટલાક હરિભક્તો વર્ષમાં એક બે રસોઈ આપતા, ઘણાથી વધારે આપતા હોય તો. કેટલાક હરિભક્ત ધનાઢ્ય હોવા છતાં, એની પાસે સગવડતા પૈસા ઘણું, છતાં ટૂંકા મનના હોવાથી તેનું તાન તો ધનને વધારવામાં જ રહેતું, પૈસા ભેગા કરવામાં જ, પ્રોપર્ટી લેવામાં. તે ચાર પાંચ વર્ષ વીતી જાય ત્યારે શ્રીહરિને માટે ક્યારેક થાળ કરાવતા હો, સંતો હરિભક્તોને નહીં જ, શ્રીહરિ માટે ક્યારેક પાંચક વર્ષે એકાદ વાર થાળ કરાવતા. જ્યારે કેટલાક તો દસ વર્ષે વીતી જાય ત્યારે શ્રીહરિ માટે થાળ કરાવતા, દસ વર્ષે. કોઈ કહેતો 20 વર્ષ વીત્યા ત્યારે એકવાર થાળ કરાવ્યો. તો આવાય હતા, અટાણ હોય એમાં નવાય નહીં. પણ મને આજે તમારા બધા પ્રત્યે બહુ સંતોષ છે. ખરેખર તમારી જે કાંઈ રસોઈની ભાવનાઓ છે અમારે ન કહેવું જોઈએ, પણ કહી દઉં, અમારે અહીંયા કોઈ દી વડોદરામાં કુંડલમાં રસોઈ વગેરેનો દિવસ હોતો નથી. બોલો, હરિભક્તો ભૂલતા જ નથી સંતોને. સત્સંગ ડે, બર્થડે, એનિવર્સરી, બીજું ત્રીજું, આ તે કાંઈક, પહેલું ઢીકડું, નવો પગાર આવ્યો છે, નવી નોકરી મળી છે, રસોઈ ઉપર રસોઈ. ભલે ભગવાનને થાળ કરાવે એવું તો નહીં જ, સંતો હરિભક્તોને બધાને કરાવનારા, રસોઈ દેનારા બહુ હરિભક્તો છે. કેટલો બધો ભાવ છે આજે સત્સંગમાં જોતા એમ થાય, ધન્ય છે, ધન્ય છે. આમાં એવું કે 20 વર્ષે અમુક જણાએ માત્ર મહારાજને થાળ કરાવ્યો, સંતોને રસોઈ તો નહીં જ. આમાં એક નો બેઠો હોય એવો કે જેણે 20 વર્ષથી કાંઈ રસોઈ કે થાળ ન કરાવ્યો. કેટલી મહારાજની કૃપા છે. જો આ પ્રસંગને અનુલક્ષીને ગ્રંથકાર કહે છે કે પોતાની જેવી સંપત્તિ હોય તેને જોઈ વિચારીને હરિભક્તો તે રીતે શ્રીહરિ અને સંતોને માટે સેવા કરતા. જેમ જેમ ઉત્સાહ સહિત સેવા કરતા તેમ તેમ તેની સંપત્તિ વધતી રહેતી. સાંભળ્યો, જેમ જેમ હરિભક્તો પૈસા વાપરતા એમ ભગવાન એને ખૂબ પૈસા આપતા, સંપત્તિ વધતી જતી. જે હરિભગત સેવા કરવામાં જેટલો સંકોચ રાખતા હતા, લોભ રાખતા હતા, તેને તેટલા અન્ન વસ્ત્ર અને ધનની તાણ રહેતી. યા બાત હે, તાણ રહેતી. બોલો, અદભુત વાત છે. આ વાત આમ જ છે. જેટલા વિચિક્ષણ હરિભક્તો હતા તે જેમ જેમ શ્રીહરિ અને સંતોને માટે ઘટિત સેવા ઉત્સાહ સહિત દિન પ્રતિદિન કરતા રહેતા હતા તેમ તેમ તે હંમેશા આગળ વધતા રહેતા હતા. જેમ વાપરતા એમ ભગવાન દેતા, જેમ વાપરતા એમ દેતા. શ્રીહરિ અને સંતોને માટે જેટલું અન્ન વસ્ત્ર ઇત્યાદિ ઉપયોગમાં આવે છે તેટલું અન્ન વસ્ત્રાદિક અવિનાશી થઈને, અમર થઈને, પોતાની શુદ્ધિ બુદ્ધિને કારણે જેને આવી શુદ્ધ સમજણ થઈ હતી તે એવો લાભ લેતા હતા. એટલે કે એ બધું અમર અવિનાશી થઈને આપણને પાછું મળે છે. આવી જેને કોઈને સમજણ હતી એ લોકો લાભ લઈ લેતા. જેને આવી સમજણ નહોતી એને થોડોક સંકોચ રહેતો, એને એમ થતું હતું કે વપરાઈ જાહે. પણ જેને ખબર પડતી કે આ વાપરવાની વાત નથી, આ વાવવાની વાત છે. દાણો નાખીએ ને 1000 દાણા પાછા આવશે, એ લોકો તો લાભ ઉઠાવી જ લેતા, ચૂકતા નહોતા. ગઢપુરથી શ્રીહરિ મહાવદ છઠને દિવસે અમદાવાદ પ્રતિષ્ઠા કરવા માટે જવા નીકળ્યા. કૌકા થઈને જેતલપુર પધાર્યા. ત્યાં સર્વે દેશના કાઠી દરબારો આવીને શ્રીહરિને મળ્યા. બારશને દિવસે શ્રીહરિ અમદાવાદમાં ધામધૂમથી રાયપુર દરવાજેથી પધાર્યા. ત્યાં રસ્તામાં દુલાબ સાહેબની મુલાકાત થઈ. ત્યારે સાહેબે શ્રીહરિ સાથે વાતો કરી. પછી ત્યાંના મેડમને શ્રીહરિના ગુણો સાહેબે સમજાવ્યા ઘોડાગાડીમાં. પછી શ્રીહરિ નવાવાસમાં મંદિરે પધાર્યા. મંદિરનું એક શિખર તૈયાર થયું હતું. પછી શ્રીહરિએ મંદિર જોયું. ત્યાં સેવા કરનારા સંત વરણી પાર્ષદ હરિભગત સૌને ભેટ્યા અને આનંદાનંદ સ્વામીને ઘણા હાર પહેરાવ્યા. એક જ શિખર તૈયાર થયું હતું તોય પ્રતિષ્ઠા કરી નાખી, બાકીનું કામ દેવ કરશે. પછી શ્રીહરિ મોટેરા સંતોને સાથે લઈને જ્યાં મૂર્તિઓ હતી ત્યાં પધાર્યા. નંદાયણ દેવના દર્શને શ્રીહરિએ મૂર્તિના બહુ વખાણ કર્યા. પછી શ્રીહરિએ વારંવાર મૂર્તિ ઉપર પોતાના હાથ ફેરવ્યા અને અવતાર જેટલું મૂર્તિમાં દૈવત સ્થાપ્યું અને પછી વાત કરી કે જેને પ્રગટ ભગવાન મળ્યા છે તે તો એવું સમજે છે કે ભગવાનના જે અપાર સ્વરૂપો અને અપાર નામ છે તે મને મળેલા આ પ્રગટ ભગવાનના જ છે. બધું આનું જ છે, આ પ્રગટનું જ આ બધું. આવી રીતે પ્રગટ ભગવાનમાં જ અધિકતા કહે છે. પ્રગટમાં જ અધિકતા કહે સમજણા હોય. પ્રગટ પ્રભુનો સર્વોપરી નીચે હોવા છતાં તે બીજા કોઈ નામનો પાછા દ્રોહ કરે નહીં. હા, અને પ્રગટ શ્રી હરિના સ્વરૂપમાં જ સર્વે વાત સમજે. પરંતુ જે મૂર્ખા છે ને મૂર્ખા, તે આવું સમજતા નથી. તેથી જેમ પોતાના મનમાં રૂચે એમ તે ખેંચતા રહે છે, આમ તેમ ખેંચ્યા કરે. પછી શ્રીહરિ થાળ જમ્યા અને હરિભક્તોએ શ્રીહરિની તથા સંતોની પૂજા કરી. પછી સંતોની પંક્તિ થઈ, તેમાં શ્રીહરિએ સંતોને ખૂબ પીરસ્યું. પછી શ્રીહરિ 4 ઘડી સુધી પઢી ગયા અને પછી મહારાજ જાગ્યા. નંદાયણ દેવની પ્રતિષ્ઠા ઉત્સવ દરમિયાન દુલાબ સાહેબ રોજ શ્રીહરિની મુલાકાતે આવતા અને કામકાજ માટે પૂછતા અને કહેતા, હું 2 વખત રોજ આવું છું, આપને જોઈને ખુશ થાઉં છું. એકવાર શ્રીહરિ કાંકરિયા સરોવરે સભા કરીને બેઠા હતા તે વખતે ગ્રંથકાર ધૂન કીર્તન કથામાં શ્રદ્ધા રાખવા વિશે બહુ સરસ વાત કરે છે. કાંકરિયા સરોવરે મહારાજ બેઠા છે અને લેખક એમ કહે છે કે જ્યાં સુધી ભગવાનની વાતના વ્યસની થવાતું નથી, શેના શેના ભગવાનની વાતના, ત્યાં સુધી મોક્ષ થતો નથી. લો સાંભળજો, ભગવાનની વાતના વ્યસની થવું, કથા વાર્તાના વ્યસની થવું, જો વ્યસની ન થાવ તો મોક્ષ ન થાય અને લક્ષ્ચોરાશીમાં ભટકવું પડે. જ્યારે ભગવાન સંબંધી વાર્તાના સંપૂર્ણ વિષયી થઈ જવાય, વ્યસની થઈ જવાય છે, ત્યારે તે ભગવાનની વાતને સાંભળતા સાંભળતા, કથા સાંભળતા સાંભળતા મન ક્યારેય તૃપ્ત થતું જ નથી. તન મનને એકાગ્ર કરીને એક કલ્પ પર્યંત ભગવાનની વાતને સાંભળે તો પણ તેના મનમાં એવું લાગે કે મેં ભગવાનની વાત હજુ એક પલક વાર જ સાંભળી છે. આવો પરમેશ્વરની કથામાં રસ છે, રસ એનો લાભ લેવા માંડે અને રસ આવવા માંડે. આવો જે ભગવાનનો ઈશક છે તે જ ખરો ઈશક છે. એવા ઈશક અનુરાગ સિવાય શ્રીહરિમાં પ્રેમ ઉત્પન્ન થતો જ નથી. જેમાં કાયમ નરક રૂપ ફળ રહ્યું છે એવી ગ્રામ્ય વાતોમાં તો લેશ માત્ર પણ સુખ નથી હોતું, તો એ જીવો ચોટ્યા રહે, ગપોટામ ચોટ્યા જ રહે. બોલો. એક વખત અમદાવાદમાં શ્રીહરિ માણેક ચોકથી બહાર નીકળતા હતા ત્યારે દુલાબ સાહેબે શ્રીહરિને રાજદરબારમાં પધરાવ્યા અને બંગલાના વચ્ચેના ભાગમાં સિંહાસન ઉપર શ્રીહરિને જ બેસાડી દીધા અને પોતે શ્રીહરિની આગળ ઉભા રહ્યા. ત્યારે શ્રીહરિએ ખુરશી મંગાવી સાહેબને ખુરશી પર બેસાડ્યા. કમાલ કી બાત. શ્રીહરિએ અને સાહેબે ઘણી બધી વાતો કરી. પછી સાહેબે શ્રીહરિની ઘણા ભાવથી બહુ પૂજા કરી. પછી શ્રીહરિ ત્યાંથી ચાલ્યા, તે ઉતારે આવ્યા. વળી એકવાર શ્રીહરિ કાંકરિયા સરોવરે સભા કરીને બિરાજમાન હતા ત્યારે શ્રીહરિ જીવા ખાચરને મોક્ષ વિશે કંઈક કહેવા માંડ્યા બાપુને. આ બધો પ્રસંગ અમદાવાદ મૂર્તિ પ્રતિષ્ઠા કરવા ગયા છે ત્યારે બને છે. કાંકરિયા મહારાજે જીવા બાપુને એમ કીધું કે બાપુ, જે મનુષ્ય પોતાની ભૂલ જેટલી દેખે છે તેટલો જ તે મોક્ષ માર્ગ ઉપર ચાલે છે. બાપુ, તમારે તમારી ભૂલ દેખવી જોઈએ. આ વાત
ખરેખર સત્ય છે. માણસ પોતાની ભૂલ દેખતો નથી અને કોકનું અપમાન કરે છે. એવું માને છે કે સ્મમાનના અધિકારી અમે જ છીએ, બાકી બધા જ હળધૂત છે. પોતાને સ્વમાન પ્રિય છે તો બીજાનું સ્વમાન એને પ્રિય ના હોય? બીજાનું આપણે અપમાન કર્યા કરીએ છીએ અને મનમાં એમ માનીએ છીએ કે અમારું સન્માન થયા કરો. કદી શક્ય નથી, કદી શક્ય નથી. મહારાજ કહે છે કે દરબાર તમારે તમારી ભૂલને સમજવી જોઈએ, પકડવી જોઈએ, સુધારવી જોઈએ, તો મોક્ષ માર્ગે ચાલી શકશો. નહીતર ધીમેરીને પડખે નીકળી જાઓ, એક સાઈડે સાઈડમાં નીકળી જાઓ. જે કોઈ આ રીતે મોક્ષના માર્ગે ચાલી રહ્યા હોય તેને તે પોતાના ગુરુ કરીને માને. જેને મોક્ષને માર્ગે ચાલવું હોય તેણે હે દરબાર મોક્ષ માર્ગે ચાલ્યા હોય એને ગુરુ માનવા, એનું અપમાન તો કરવાની વાત સાઈડે રહી, એને ગુરુ માનવા, તો તમે સત્સંગમાં રહી શકો. મોક્ષ માર્ગે બધાય હાલ્યા છે, એનું અપમાન કરીએ, એને અર્ધૂત કરીએ, એને ગમે એવા માનીએ, એનું કાંઈ સાંભળીએ નહીં, પોતાના અવમાન ગોમાન હોશિયારીમાં ને અભિમાનમાં જીવવા માંડીએ, તો હે દરબાર ક્યારેય સત્સંગમાં ટકાહે નહીં, કલ્યાણ થશે નહીં. કલ્યાણ જોતું હોય તો નિર્માનિત આવ. જે મોક્ષને માર્ગે ચાલતા હોય એવા સંતો ભક્તોના ગુણ ગાવ, ગુણ નિષ્કપટપણે ગાતા રહો, તો તેનાથી મોક્ષનો લાભ લેવાય છે, એવાને મોક્ષ મળે છે. આમાં અમે કોઈ વાત હે દરબાર ખોટી કહેતા નથી, તેમ છતાંય તમને ખોટી લાગે તમારા ભાઈ દરબાર. જે માણસ હરિભક્તોમાં જેટલો દોષ વિના દોષ આરોપે છે તેટલો તેને અનેક કલ્પ સુધી નરકવાસ ભોગવવો પડે છે. આવું બધું એને ક્યારે કહેવું પડશે? આ જીવા ખાચરને ઉદ્દેશીને જ મહારાજ કહે છે. આમ છે બધું. માન એવું હેરાન કરે છે જીવ માત્રને કે એની કાંઈ આમ કથા કરી શકાય એમ નથી, એને માટે શબ્દો નથી. હે જીવા ખાચર, જે માણસ હરિભક્તોમાં જેટલો દોષ વિના દોષ આરોપે છે, એનામાં દોષ નથી તો આપણે એનામાં દોષનું આરોપણ કરીએ, બીજાને દોષ બતાવીએ, તો એટલા કલ્પ સુધી આપણે નરક ભોગવવું પડશે દરબાર. માટે તમે મહેરબાની કરજો, આ દાદા ખાચરનો ને એનો કોઈ વાંક છે નહીં, તોય તમે એમને હેરાન કરવા આડી ઓળી હળીઓ કરો છો અભિમાનમાં ને અભિમાનમાં, એટલા વરહ નરક ભોગવવું પડશે. આમાંથી આપણે બધાએ શીખવાનું છે કે આવા સ્વભાવ હોય તો ટાળવા. એ દરબાર, માણસ પોતાના મા બાપના દોષોને જે રીતે ઢાંકી રાખે છે એ રીતે જ ભગવાનના ભક્તમાં કદાચ કોઈ દોષ હોય તો તેને ઢાંકી રાખવા જોઈએ, બીજાને કહેવા લાંબા ન થવાય. આપણા મા બાપના દોષ આપણે કાંઈ બજારમાં જઈને કોઈને કહીએ છીએ કે મારી માં વ્યભિચારી છે? ઢાંકીએ જ છે ને. એમ દરેક હરિભક્તોમાં કાંઈક કદાચ દોષ હોય તો એ ઢાંકવા જોઈએ, કોઈને બતાવાય નહીં, ઢંકાય. કેવી સરસ વાત છે. હે જીવા ખાચર, આ રીતે જે કોઈ મનુષ્ય સમજે છે તે લક્ષ્ચોરાશી અને નરકના દુઃખને સહેજે તરી જાય છે. પણ એ બાપુ દરબાર, આ રીતે જે નથી સમજતા અને પોતાને જ શ્રેષ્ઠ માને છે અને બીજાને કોઈને જાણે માન સન્માન સ્વમાન અભિમાનનો હક જ નથી, આમ જીવેને જેને તેને અડધૂત કરે છે એ નરકમાં પડે છે. મર્યા પછી એને બહુ દુઃખ ભોગવવા પડે છે. શ્રી હરિએ આટલી વાત કરી કાંકરિયા સરોવરે જીવા ખાચર દરબારને, પછી અશ્વ ઉપર બેઠા અને શહેરમાં પધાર્યા. શ્રી હરિએ સંવત 1878 ફાગણ સુદ 3 તારીખ 24/2/1882 ના રોજ અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આરતી ઉતારી. બોલો નરનારાયણ દેવની જય. ભગવાન શ્રી હરિએ બથમાં લઈને આ સ્વરૂપો પધરાવી, દૈવત મૂક્યું, આરતી ઉતારી. પછી શ્રી હરિએ બ્રાહ્મણોની 84 કરાવી છે, આપણે ટૂંકમાં કથા લઈને પૂરું કરશું. આ 22મું પુર શ્રી હરિ નારાયણ દેવની પ્રતિષ્ઠા કરીને અમદાવાદથી 84 કરીને ચાલ્યા, તે અસલાલી થઈને જેતલપુર પધાર્યા. શ્રી હરિ ત્યાં થાળ જમીને પોઢવા પધાર્યા, પણ આજ મારો વાલો ઊંઘી ન શક્યા. એક એમની આ માનવ લીલા છે. ત્યારે અંતર સન્મુખ વૃત્તિ કરી હોવા ગયા તારે, ત્યારે પ્રવૃત્તિના વેગો દેખાવા લાગ્યા. પ્રતિષ્ઠાન 84 અમદાવાદ જેવા શહેરમાં, દુલાબ સાહેબ જેવા ગામધણી આવે મળે, અને આ બધું બહુ થયું એટલે મહારાજ એમ જણાવે છે કે આવું બધું થાય ત્યારે હૃદય ડોળાઈ જાય. પ્રવૃત્તિના વેગ ચડી ગયા, બધા સંકલ્પ થાથા કરે, બધું મગજમાં ચડી ગયું. ચૂંટણી ટાણે કેમ પેલા બધાને ચડી જાય બરાબરની, એના જ હોણ આવે પછી. એમ મહારાજ એમ કે છે કે મને પ્રવૃત્તિના વેગો દેખાવા લાગ્યા. તેને ટાળવા માટે મહારાજ વિચાર કરવા લાગ્યા, ત્યારે વિચારના ખેદને લઈને તાવ આવી ગયો. આ વાત મહારાજે વચનામૃતમાં કરી છે કે તેણે કરીને અમે માંદા થઈ ગયા. તેવી ને તેવી સ્થિતિમાં જ શ્રી હરિ કોઠ જઈને ગણેશ ધોળકા પધાર્યા. ત્યાંથી રાયત રહેશે વચમાં રાયણોમાં, ત્યાં બધી જ પ્રવૃત્તિના ઘાટ મહારાજે વિસારી મેલ્યા, બધું જ ચિંતન દ્વારા ભૂલી ગયા. ત્યારે શ્રી હરિને શરીરે સારું થયું. વટનાવત વાંચી લેજો. કેટલામું જ ભાઈ? મધ્યનું 22મું. આપ જાણો છો બધા સત્સંગી છો એટલે વચનામૃતનો અભ્યાસ હોય જ, વાંચતા જ હો. મધ્યનું 22મું. ગણેશ ધોળકાથી શ્રી હરિ આખી રાત ચાલ્યા. તે બળોલ, રોજકા, ઝિંઝર, ભીમનાથ, પોલારપુર, કુંડળ, કારિયાણી, ઝીંઝાવદર, નિંગાળા, ઉગામેડી થઈને ગઢપુર પધાર્યા. ગઢપુરમાં એક હરિભક્તે શ્રી હરિને વાત કરી કે રાજુલા ગામનો મૂળો રાજગર દીવબંદરમાં હરિભક્તોને ઠગવા માટે ગયો છે, માટે આપ હરિભક્તોની રક્ષા કરો. તેથી શ્રી હરિએ દીવના હરિભક્તોને ઠગથી બચાવવા માટે પૂર્ણાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામીને દીવ મોકલ્યા. સંતો ત્યાં પહોંચ્યા, એ જાણ થતા જ ઠગ પાણી પીવા પણ ન રોકાયો અને ભાગી નીકળ્યો. દીવમાં પૂર્ણાનંદ સ્વામી હરિભક્તો આગળ રોજ આવી વાતો કરતા કે આ સત્સંગથી વિમુખ થવાનું કે સન્મુખ રહેવાનું કારણ તો પોતાનો સ્વભાવ જ હોય છે. આવું બોલતા, આ સત્સંગથી વિમુખ થવાનું કે સન્મુખ રહેવાનું કારણ તો પોતાનો સ્વભાવ જ હોય છે. જ્યાં સુધી આવું એ સમજતો રહે છે ત્યાં સુધી તે વિમુખ થતો નથી. પણ આમ ન સમજાય ને બીજું સમજાય તો વિમુખ થઈ આવું કે રે નહીં. જે મનુષ્ય જ્યાં સુધી સંતો અને હરિભક્તોથી મન જુદું રાખે છે ત્યાં સુધી તેને ક્યારેય સત્સંગનું સુખ આવતું નથી. જે મનુષ્ય જ્યાં સુધી સંતો અને હરિભક્તોથી મન જુદું રાખે છે ત્યાં સુધી તેને ક્યારેય સત્સંગનું સુખ આવતું નથી. દોહો છે, મનકુ જુદે રખત જેહી, જ્યાં લગ જન જેહી, સત્સંગ કે સુખ ત્યાં લગહી, આવત ન કબહુ તેહી. આવી વાતો દીવબંદરમાં સંતોએ કરી, પૂર્ણાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી. ત્યારે હરિભક્તો એવું બોલ્યા કે હે પૂર્ણાનંદ સ્વામી, સંતોના યોગથી હરિભક્તોનો સત્સંગ જેવો વધે છે તેવો હરિભક્તોના યોગથી હરિભક્તોનો સત્સંગ વૃદ્ધિ પામતો નથી. સ્વામી, અમે અહીંયા દૂર દેશ રહ્યા છીએ, અહીં સંતો ઓછા આવે, અમારે સત્સંગનું બળ એકબીજા હરિભગતથી લેવાનું હોય, પણ હરિભક્તો હરિભક્તોથી સત્સંગ એટલો બધો એકબીજાને થતો નથી જેવો સંતોથી થાય. સ્વામી, કારણ કે હરિભક્તો પરસ્પર એકબીજાની મોટેપ સહન કરી શકતા નથી. ખરો ખોટો? અમેરિકા વાળાઓ, લંડન વાળાઓ, સાચું ને? એકબીજાની મોટેપ એને સહન નથી થતી. બાના ગમે એ ખોલે ને કાઢે પછી, પણ તકલીફ આ છે. આવું દીવના હરિભગત બોલ્યા, હું નથી કેતો હો. તેથી દીવ બંદર પરદેશ ગણાય. આ ફરિયાદ પરદેશના હરિભગતની છે. કેમ છે? ત્યાં સંતો ઓછા જાય એટલે એમણે અરસપરસ મહિમા રાખીને ત્યાં સત્સંગ રાખવો જોઈએ. પણ હવે એ મારા દીકરાનું થાય નહીં. હરિભગતને હરિભગત એના જેવો જ લાગે. હવે બેનને હવે તું બૈરા છોકરાવાળો, હું બૈરા છોકરાવાળો, એની મોટી મોટી વાતો કરે માખણીયા. ભાઈડો નહીં હોય તે લે, આને પાછો એનો બહુ મહિમા, એને પૂછશે. તે હું અહીં નથી, ત્યાં લાંબો થઈને ફોન કર. આવું બધું ગોટો સડે અંદર, સમજ્યા? તે મારો બેટો હેઠો જ બેહે નહીં, માનસીમાં નડે ને બધે નડે. કારણ કે હરિભક્તો પરસ્પર એકબીજાની મોટેપ સહન કરી શકતા નથી. મહારાજ કે સંતો કોઈ એક હરિભગતને મોટેપ આપે, એને મુખ્ય બનાવે અને બધાને કહે કે તમે આને પૂછીને કરજો ને આની આજ્ઞામાં રહેજો, પણ મારા બેટાનો ન્યાજ તકલીફ પડે કે એને કેમ બનાવ્યો, એમાં આ દોષ છે ને એમાં આ ખામી છે ને આમ છે ને તેમ છે. એટલે તો તું થઈ જા લે મોટો. માથી થાય નહીં તો પછી માય ને એને, તો એને મનાય નહીં તો સૂલમાં પડી, બીજું હું તારે એકય વાતમાં સમજતો નથી. આ દાંડીઓ છે ને એ બહુ દુઃખરૂપ છે. હરિભક્ત ને હરિભગતની મોટપ સહન થતી નથી. એકબીજાની મોટપ જે જેટલી સહન કરી શકે છે તેટલા તે મોટા હરિભગત છે. મોટા હરિભગતની આ નિશાની ઉંમર બુમરને લઈને નહીં, એને બહુ જ્ઞાન થઈ ગયું છે અને બહુ સેવા કરે છે દોડી દોડીને એટલે મોટો છે એમ નહીં. જો એ બીજા હરિભગતની મોટપને સહન કરે, એનો દાસ થઈને રહે, તો એ મોટો. કોણ મોટો થાય એ નહીં, દાસ થાય એ મોટો. આમ મોટાની મોટાઈનું માપ છે. અદ્ભુત વાત આવી. સત્સંગનું કારણ તો સંતો છે. પૂર્ણાનંદ સ્વામી દેવબંધના હરિભગત કહે સત્સંગનું કારણ તો સંતો છે, કારણ વિનાની કોઈ વાત હોતી નથી. સર્વ કારણનું પણ કારણ એક ભગવાન છે, તેનું કારણ કોઈ નથી. બહુ ડાયા છો. સત્સંગનું કારણ સંતો, સંતોનું કારણ ભગવાન, અને ભગવાનનું કારણ કોઈ નહીં. હરિભક્તોએ સંતોની આગળ આવી વાત કહી, તે વાતને સંતોએ પ્રેમથી સાંભળી. કેમ જે સાંભળવા જેવી હોય તો સાંભળવી જ પડે ને, એમાં સારું છે. પછી સંતો દીવ બંદરથી ચાલતા થયા. શ્રી હરિગઢપુરમાં બિરાજમાન હતા તે વખતે વડોદરાવાળા રામચંદ્ર વૈદ્ય ત્યાં આવ્યા અને શ્રીહરિને શરણે થયા અને વર્તમાન ધાર્યા. પછી રામચંદ્ર વૈદ્ય શ્રીહરિને એવું કહ્યું કે ડાકોરમાં મને ડાકોરનાથજીએ સ્વપ્નમાં દર્શન દઈને એમ કીધું કે તમારે કલ્યાણ કરવું હોય તો ગઢડે સ્વામિનારાયણ પાસે જાઓ, એટલે હું અહીં આવ્યો છું. ત્યારે શ્રીહરિએ કહ્યું, હવે સત્સંગને દ્રઢ કરીને રાખજો. કેમ જે મનનો કોઈ એક નિર્ધાર રહેતો નથી હો વૈદરાજ, મન એવું લબાડ છે કે મન જેવું કોઈ લબાડ નથી. ડાયલોગ માર્યો. મન એવું લબાડ છે કે મન જેવું કોઈ લબાડ નથી. લોકો જ્યાં સુધી મનનું કહ્યું કરે છે ત્યાં સુધી તેઓ અપાર દુઃખને પામે છે. પતી ગયું. એ સાંભળો, આપણે મનનું કહ્યું કરીએ છીએ તો આ સાંભળો. મન કે કહે કરત જ્યાં લગહું, જે તે જનહી જો ત્યાં લગહું, દુઃખ પાવત રહે અપારા, સુખ નહીં પાવત કબહું લગારા. ક્યારેય લગારે સુખ નહીં પામે. કે મનનું જ્યાં સુધી કરશે ત્યાં સુધી દુઃખ દુઃખ ને દુઃખ. બોલો, મનનું કયું કરવું છે કે સંતનું, શ્રીહરિનું કે પોતાનું? એટલે પોતાનું કહ્યું કરવા કરતા પરમેશ્વરનું કહ્યું કરવામાં ફાયદો છે. એટલે સમજ્યા કે નહીં? જ્યારે મનનું કહ્યું ન જ કરે ગાંઠ વાળે કે મારે મારું ધાર્યું કરવું જ નથી, મારે મારું માનવું જ નથી, ભગવાનનું જ માનવું છે, ભગવાનનું જ, મારે મારું માનવું જ નથી, મને હાથ સારું લાગતું હોય તોય ભગવાન કે સંતો ભક્તો કેમ કરવું, એમ જ્યારે થાય અને સત્સંગ એમ કરતા રહે ત્યારે તેનો સત્સંગ પાકો રહે છે, પાકો ફેર નહીં. પછી તે સત્સંગ રોજ રોજ વધતો રહે છે. પછી રામચંદ્ર વૈદ્ય 5 દિવસ ગઢપુર રહ્યા, રસોઈ આપી અને શ્રીહરિ તથા સંતોની પૂજા કરી. શ્રીહરિએ પ્રસન્ન થઈને તેમને નરનારાયણ દેવની છાપની મૂર્તિ આપી અને પછી તે વડોદરા પહોંચે ત્યાં સુધી ભજનાનંદ સ્વામી અને જયાનંદ વરણીને સાથે મોકલ્યા. વાહ દયાળુ. પછી શ્રીહરિએ ગઢપુરમાં મોક્ષ ધર્મની કથા પ્રાગજી દવે પાસે કરાવી. હે પ્રાગજી દવે કથા કરે અને મહારાજ કથા સાંભળે છે. ઇતિ શ્રી હરિચરિતામ સાગર ગ્રંથમાં 22મું પુર સમાપ્ત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.